સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી ત્રીજને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયા ઢલાવીને બિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાગ બાંધી હતી, ને પીળા પુષ્પના તોરા પાગમાં લટકતા હતા, અને કાન ઉપર ધોળા પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, અને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવીન આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. બાલભક્તો, આપણા મનની વૃત્તિઓને તમામ પ્રકારના વ્યવહાર વિષયમાંથી પાછી વાળી અને ભગવાનના મૂર્તિની અંદર આપણે એકાગ્રચિત્ત કરીને ભગવાનના મુખે નીકળતી એ અમૃતવાણી એનું રસપાન કરવા આપણે તત્પર થઈએ. ભગવાન ગરડાની અંદર વાસુદેવ નારાયણનો જે ઓરડો છે તેની સન્મુખ જે લીમડાના વૃક્ષની ઉપર ઓટલા ઉપર ઢોલિયો નહેરાવીને બિરાજમાન છે. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, ધોળો ખેસ પહેર્યો છે, ધોળી ચાદર ઓઢી છે, અને માથે સફેદ જે પાગ એ બિરાજે છે, અને મહારાજે પીળા પુષ્પના તોરા એ પાગને વિશે ખોસ્યા છે, અને કાન ઉપર પીળા અને સફેદ પુષ્પના ગુચ્છ લટકે છે, અને ગળાને વિશે પીળા પુષ્પના હાર મહારાજે ધારણ કર્યા છે. એવી સુંદર મનોહર ભગવાનની મૂર્તિ, એ દિવ્ય મૂર્તિ, એની અંદર મનને પોરવી અને ભગવાનના શ્રીમુખે નીકળતા વચનો જે ભગવાનની સન્મુખ બેઠેલા મુનિ તથા હરિભક્તો જેમ શ્રવણ કરે છે, એમ ચાતકની પેટે આપણે પણ એ ભગવાનના વચનોને અમૃતપાન કરીએ. પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો, તેને પ્રશ્ન પૂછ્યો. મહારાજ સભાની અંદર બિરાજમાન છે, ત્યાં એક વેદાંતી બ્રાહ્મણ એ ત્યાં દર્શનાર્થે આવેલો છે, ભગવાનની પાસે સન્મુખ આવેલો છે. ત્યારે મહારાજે એને જોઈ અને એક એમને પ્રશ્ન પૂછ્યો છે, જે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વને મિથ્યા કહો છો. મહારાજે એમને પ્રશ્ન પૂછ્યો કે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો. વાલા ભક્તો, વેદાંતિનો મત, વેદનો મત, શાસ્ત્રની અંદર આપણે થોડું તત્વજ્ઞાનનો વિષય છે એટલે થોડું ગહનતાથી આપણે સમજીએ કે ભારતીય સનાતન જે ધર્મો છે એના પ્રાણ સમાન જો કોઈ હોય, પાયાની અંદર કોઈ હોય, તો આપણા વેદ, પુરાણ, ઉપનિષદ ઇત્યાદિ શાસ્ત્રો છે. પણ એ શાસ્ત્રની અંદર જ્યારે શાસ્ત્રનો યથાર્થ સિદ્ધાંતને જો સમજવામાં આવે અને પકડવામાં આવે તો એ વેદ જ્ઞાન કહેવાય. પણ જ્યારે એનાથી ઇતર પોતાની જડતાથી અમુક વસ્તુને પકડી લેવામાં આવે ત્યારે એ જ્ઞાનનો દુરૂપયોગ થાય અથવા તો એ જ્ઞાન ગૂંચવણ ઉભી કરે અને એ જ્ઞાનની અંદર પરિપક્વતા ન હોય, અધૂરું જ્ઞાન કહેવાય, અને એવું જ્ઞાન ઘણી વખત નુકસાન કરતા છે. અહીંયા મહારાજ આપણને એ સમજાવે છે કે વેદાંતિનો મત શું છે. પહેલા આપણે સમજીએ તો આપણા વેદશાસ્ત્રોના પ્રમાણે બ્રહ્મસૂત્ર 4 મુખ્ય બતાવ્યા છે, જેની અંદર બ્રહ્મ જગદોદ્ભવ કારણ, પહેલો સૂત્ર છે, બ્રહ્મ છે જગતના ઉદ્ભવનું કારણ છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે, બાકી જગત મિથ્યા છે. એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તી, એક બ્રહ્મ જ છે, બીજું કાંઈ જ નથી. અને અહમ બ્રહ્માસ્મી, આ ચોથું એનો સ્તુત્ર છે કે અહું પોતે જ બ્રહ્મ છું. એક વેદાંતિની એક વ્યાખ્યા, વેદનું વ્યાખ્યા, જ્યાં સુધી વેદના યથાર્થપણે જો એને સમજવામાં આવે તો આ સૂત્ર બહુ ઉપયોગી છે અને સત્ય છે. પણ જ્યારે એની અંદર અહમ આવી જાય, વેદાંતિને મહારાજે શુષ્ક વેદાંતિ ગરડા પ્રથમના 18માં મહારાજે બે પ્રકારના કુસંગ બતાવ્યા, એક નાસ્તિક કુસંગ અને એક શુષ્ક વેદાંતિ. નાસ્તિક જે ભગવાનને માને જ નહીં, ભગવાનને ગણે જ નહીં, અને એ કર્મની અંદર પણ પોતે ધર્મ મર્યાદા વગેરેનું પાલન ન કરે અને મનમાની રીતે વર્તતો હોય, એવી રીતે નાસ્તિકનું વર્તન હોય. અને બીજો મહારાજે કુસંગ બતાવ્યો એ શુષ્ક વેદાંતિ બતાવ્યો. વેદનું જ્ઞાન યથાર્થ સ્વરૂપમાં ઉપયોગી છે, પણ જ્યારે એની અંદર જડતા અને અહંકાર આવી જાય છે ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય, તો મહારાજ કહે છે શુષ્ક વેદાંતિ એ પોતાને બ્રહ્મરૂપ જ્યારે માને, જ્ઞાને કરીને, તત્વજ્ઞાને કરીને, જગત આદિ જે અહંકાર આદિ જે તત્વોથી નિર્માણ થયેલું સમગ્ર સૃષ્ટિ એને મિથ્યા સમજે અને પોતાના આત્મ ચૈતન્ય સ્વરૂપની એને પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય, એટલે કે સ્થિતિને પામ્યો હોય, અને એ સ્થિતિ પામે એટલે ભગવાનના સાધર્મપણાને પામે. મોક્ષની વ્યાખ્યા આપણા શાસ્ત્રો કીધી છે, બ્રહ્મ થઈ પરબ્રહ્મની ઉપાસના, એટલે બ્રહ્મ સ્થિતિને પામીને ત્રણેય દેહ સ્થૂળ સૂક્ષ્મને કારણથી વિલક્ષણ થઈને જ્યારે આત્મ સ્વરૂપ જ્યારે થાય ત્યારે એ મુક્ત દશાને પામે છે. અને મુક્ત દશાને જ્યારે જીવાત્મા પામે ત્યારે ભગવાનના સાધર્મપણાને પામે છે. ભગવાન જેવો દેખાય, મહારાજે વચનામૃતમાં લખ્યું, ભગવાન જેવા રૂપને પામે, ભગવાન જેવા ઐશ્વર્યને પામે, ભગવાન જેવા ગુણને પામે. એટલે ભગવાન જેવી પરાકાષ્ઠાને જ્યારે જીવાત્મા પામે ત્યારે મહારાજે વિવેક શીખ્યો છે. આ શુષ્ક વેદાંતિનો જે સિદ્ધાંત છે એ વેદાંતિ એમ કહે છે કે બ્રહ્મ સત્ય છે, ચાર સાધનોનો ઉપયોગ કરીને પછી એને નાસ્તિક કે કુસંગ કેમ કીધો, કે આ વાત ખોટી કેમ જણાય છે? કારણ કે એની અંદર જ્યારે આ જ્ઞાને કરીને ભગવાનના સાધર્મપણાને પામ્યો હોય, બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, પછી એ ભક્તિનું સાધન કરે નહીં. એ પોતાની સિદ્ધ દશાને પામીને એના અહંકારની અંદર ભક્તિનું સાધન ન કરે અને અધર્મ કરતા પાપ કરતા પણ બીવે નહીં. એ પોતાની સામર્થ્યનું એટલું ગુમાન કે અહંકાર આવી ગયો હોય અને પોતે જ અહમ બ્રહ્માસ્મી જે ચાર સૂત્ર બતાવ્યા ને એની અંદર પોતે જ્યારે બ્રહ્મ થયા પછી પરબ્રહ્મની ઉપાસનાનો ત્યાગ કરી દે, ભગવાનની બાંધેલી શાસ્ત્ર મર્યાદાનો ત્યાગ કરે, શાસ્ત્ર માત્ર ખોટા છે એમ કે ભગવાનના અવતારોનું ખંડન કરે, એ સિદ્ધ દશાને પામીને જ્યારે એવી વિકારતા આવે એ વેદાંતિનો મત છે. વેદનો મત જુદો છે, વેદનો મત એ સ્થિતિ બતાવે છે, પણ વેદાંતિની અંદર જે શુષ્ક વેદાંતિ કીધા અને કુસંગ એટલા માટે કીધો કે એની અંદર અહંકાર યુક્ત થઈ જાય છે અને એ અહંકારે કરીને સિદ્ધ દશાએ કરીને એ પરબ્રહ્મની અસ્તિત્વને જોખમમાં મૂકીને એનો દાસ રહેવાને બદલે પોતે જ સ્વામી છે એવો ભાવ જ્યારે થવા માંડે ત્યારે એ ભગવાનનો પણ સ્વામી થવા તત્પર થાય છે અને ભગવાનનું ખંડન કરે છે, એટલે એને કુસંગ કીધો છે. એટલે એ જ્યારે એનો મત આ છે કે બ્રહ્મનું પ્રતિપાદન કરે અને બાકી જીવ ઈશ્વર માયા અને જગત એટલે કે અહંકાર આદિથી બનેલું આ સમગ્ર સૃષ્ટિ અને વેદશાસ્ત્ર જે પરમાત્માના વાણી સ્વરૂપ ભગવાનના જે પ્રતિપાદન કરતા હોય એવા વેદ શાસ્ત્ર પુરાણ ઇત્યાદિ સર્વે મિથ્યા છે અને એની અંદર ઉપાસના ભક્તિની રીત જે બતાવી હોય એ તમામને મિથ્યા કરતા હોય, ભગવાનની ભક્તિની રીત બતાવી હોય અને મિથ્યા કરતા હોય એવી વાત એ વેદાંતિના દ્વારા થતી હોય ત્યારે મહારાજ કે એ વાત અમને સમજાતી પણ નથી ને માન્યામાં પણ આવતી નથી. મહારાજ કે પહેલી વાત તો એ વસ્તુ અમને સમજાતી નથી અને માન્યામાં પણ આવી છે, એ બધી શાસ્ત્રો ખોટા છે, જીવ ઈશ્વર માયા તત્વો બધા ખોટા છે, આ જગતના તત્વો એ બધા મિથ્યા છે એવું તમે જે કહો છો એ વસ્તુ તમે જે રીતે કહો છો મિથ્યા છે. હું પરિભાષા સમજાવીશ કેવી રીતે મિથ્યા છે, કેવી સમજણ હોવી જોઈએ. આમ જુઓ તો વાલા ભક્તો, મહારાજે અનેક દ્વૈતાદ્વૈત મત, શુદ્ધાદ્વૈત મત અને આપણું વિશિષ્ટાદ્વૈત મત એનો સમન્વય પણ કર્યો છે અને શાસ્ત્રની સમજણ અંગ કેવું હોવું જોઈએ, બંને શાસ્ત્રોના મતોનો સમન્વય કેવી રીતે હોવો જોઈએ, એકબીજાના પૂરક કેવી રીતે હોવું જોઈએ અને વિશિષ્ટાદ્વૈત મતની મહત્તા શા માટે મહારાજે સ્વીકારી છે એનું બહુ સુંદર આ વચનામૃતની અંદર મહારાજે વિશ્લેષણ કર્યું છે. આપણે એને થોડું સમજીએ થોડું ઊંડાણમાં. તો મહારાજ કહે કે તમે વેદ શાસ્ત્ર પુરાણ આદિ સર્વે મિથ્યા છે, એની અંદર જે રીત બતાવી છે એમાં જે પ્રતિપાદન કરેલા તત્વો છે એ બધું મિથ્યા કહો છો, જીવ ઈશ્વર માયા વગેરે મિથ્યા કહો છો અને બ્રહ્મ જ એક સત્ય કહો છો, એની સમજણ કેવી રીતે છે? જો સમજણ વગર કહો, કાં તો સમજણ સાથે કહો તો વાત અમને ગળે ઉતરે, અને જો સમજણ વગર કહેતા હો, માત્ર ખોટું છે એમ કહી દેતા હો તો એ વસ્તુ ગળે ઉતરતી નથી. કારણ કે વસ્તુ શાસ્ત્રમાં લખેલી છે, વર્ણનમાં લખેલું છે, એના તત્વના ગુણ બતાવેલા છે, એના તત્વનો ઉત્પત્તિ બતાવેલી છે, તો એને મિથ્યા કેવી રીતે ગણાય? મહારાજ અહીંયા સુંદર સમજાવે છે. ત્યારે પૂછે, તે વાત અમને સમજાતી નથી અને માન્યા પણ આવતી નથી, માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તો તે વેદ શાસ્ત્ર પુરાણ સ્મૃતિ અને ઇતિહાસની સાખ્ય કરીને કરો. મહારાજ કે અમને આ સમજાતું નથી, તમે અમને સમજાવો કે કેમ આ ખોટું છે, આ જગતનું જે સૃષ્ટિ, આ માયા શાસ્ત્ર વગેરે, જીવ ઈશ્વર આ બધા તત્વો શાસ્ત્રમાં વર્ણન કરેલા છે, ખોટા મિથ્યા કેમ છે? તમે અમને યુક્તિ સમજાવો અને કાં તો તમે અને જે પણ સમજાવો એ અમને શાસ્ત્ર મતે કરીને સમજાવજો. અમને મોઢાની કલ્પિત વાતો ઉપર કે તર્કો ઉપર અમારે વાત સમજવી નથી ને સમજવાની થતી પણ નથી. પ્રમાણિત એટલે આ વાત આપણને એક સિદ્ધાંત શીખવાડે છે વાલા ભક્તો, કોઈ પણ વાતની અંદર પ્રતીતિ કરવી હોય, વિશ્વાસ કરવો હોય તો એના માટે પ્રમાણ જો લેવાનું થાય તો એ સત્શાસ્ત્રોનું જ પ્રમાણ લેવાય. શાસ્ત્ર પ્રમાણમ એટલે શાસ્ત્ર પ્રમાણ પ્રમાણ જે વાત હોય એ જ પ્રમાણિત. અને શાસ્ત્ર પણ કેવા? તો મહારાજે અહીંયા આગળ સ્પષ્ટતા કરી કે વેદ પુરાણ સ્મૃતિ ઇતિહાસની સાખે કરીને કહો, પણ કોઈ કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે નહીં માનીએ. મહારાજ કહે કે કોઈ કલ્પિત મોઢાની વાતો, દંતકથાઓ કે કોઈના પોતાના ઉપજાવેલા સિદ્ધાંતોથી કોઈ વાત કરતું હોય તો એ વાત માન્યામાં આવશે નહીં અને માનવી પણ જોઈએ નહીં. જે શાસ્ત્રસંમત વાત હોય, જે શાસ્ત્ર પ્રમાણિત વાત હોય, એ વાતને આપણે સ્વીકારીને એ મતને સ્વીકારવો પડે ને એ સિદ્ધાંતને સ્વીકારવો પડે, એ રીતને સ્વીકારવી પડે, તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થઈએ. અન્યથા જો કપોળકલ્પિત વાતોને આધાર બનાવી અને કપોળકલ્પિત માન્યતાઓને સિદ્ધાંતોને અથવા તો શાસ્ત્રના મતનો વિકૃત અર્થ કરીને પણ એ કલ્પિત જ કહેવાય, એટલે એવા કલ્પિત અર્થનો પણ જો અનર્થ કરીને જો આપણે એને અનુસરવા જઈએ તો મહારાજ કે આપણે આપણા લક્ષ્યની અંદર વિઘ્ન આવે એને પામી શકીએ નહીં. એટલે જેવા સ્વરૂપની અંદર જે શાસ્ત્રના વચન છે એવા વચનને આપણે સ્વીકારવું પડે. એટલે મહારાજ કહે કે એવા શાસ્ત્ર પ્રમાણે કરીને અમને વાત કરો, કોઈ કલ્પિત અમને વાત કરશો નહીં. અને જો વ્યાસજીને વચને કરશો તો અમારા માન્યામાં આવશે. મહારાજ કીધું શાસ્ત્ર પણ પ્રમાણિત શાસ્ત્ર, કોઈના લખેલા નહીં. અત્યારે દેશકાળ પ્રમાણે દરેક વ્યક્તિને પોતાની રૂચિ પ્રમાણે વાત લખવાની કરવાની સ્વતંત્રતા હોય, મૌલિકતા હોય, પણ જે મૂળ સ્વરૂપની અંદર છે એ મૂળ સ્વરૂપની અંદર જો વાતની અંદર જો એનો સિદ્ધાંત બેસે તો મહારાજ કે અમને ગળે ઉતરશે, તો જ અમે માન્ય કરશું. એના સિવાયનું કોઈ પણ વાત હશે જો મૂળ શાસ્ત્રથી વિપરીત અર્થ કરીને પણ જો કરવામાં આવશે અથવા તો કુતર્ક કરીને એની અંદર કોઈ ફૂંદા કાઢવામાં આવશે તો મહારાજ કે અમે માન્ય કરશું નહીં. એ રીતે મહારાજે અહીંયા પ્રશ્ન પૂછ્યો. આપણો પ્રશ્ન આપણે પુનઃ પાછા યાદ કરી લઈએ જેથી આગળ આપણને સમજવાની અંદર વચનામૃતને સમજવામાં અનુકૂળતા રહે. પ્રશ્ન એવો છે કે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને બ્રહ્મ વિના જે જીવ, ઈશ્વર, માયા, જગત, વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વે મિથ્યા કહો છો, તે વાત કેમ છે, એની સ્થિતિ કેમ છે? એ પ્રશ્નના અનુસંધાનમાં મહારાજ કહે છે કે અમને પ્રમાણે સહિત તમને વાત આનો ઉત્તર અમને કરો અને પ્રમાણ આપો, તો પણ એ પ્રમાણ શાસ્ત્રસંમત હોય એવું પ્રમાણ અમને આપજો અને એ શાસ્ત્રો પણ વ્યાસજીએ કરેલા શાસ્ત્રો હોય એવા પ્રમાણિત શાસ્ત્રોના માધ્યમથી જ અમને એ વાત સમજાવો તો અમે સમજીએ, કલ્પિત વાતો ઉપર અમે હા પાડવાના નથી. એવો મહારાજ અહીંયા સુંદર પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે કેમ છે, અમારે તો વ્યાસજીના વચનમાં પ્રતીતિ છે, અમને વિશ્વાસ છે. જે વિશ્વસનીય શાસ્ત્રો હોય, જે વિશ્વસનીય વચન હોય એમાં આપણે ઘણી વખત અમુક વાતોને પકડીને ચાલીએ છીએ. મૂળ શાસ્ત્રને, શિક્ષાપત્રીને, વચનામૃતને, સત્સંગી જીવન ગ્રંથના સિદ્ધાંતોને આપણે ભૂલીને અમુક વાતોને પકડીને આપણે અર્થઘટનો કરતા હોઈએ છીએ કે વાતો પકડીને ચાલતા હોઈએ છીએ. પણ એક વાત બહુ સમજવા જેવી છે કે કોઈ પણ વાત હોય, કોઈ પણ કથા હોય, કોઈ પણ પ્રસંગ હોય, એ આ ઘટન ન થતું હોય તો એ પ્રસંગની વ્યાખ્યાની અંદર અથવા તો કહેવાની અંદર ભૂલ હોઈ શકે, મૂળ શાસ્ત્રની અંદર ખોટ હોય નહીં. એટલે જે મૂળ શાસ્ત્રને આધારિત જે અર્થઘટન થતા હોય મહારાજ કે એવા અર્થઘટન અમે સ્વીકારીએ. અને એમાં મહારાજ કીધું વ્યાસજીએ, કારણ કે ભગવાનના જે અવતારો બતાવ્યા એમાં પણ ભગવાનનું વાણી સ્વરૂપ જેમને નિર્માણ કર્યું એ વ્યાસજીને પણ ભગવાનના એક સ્વરૂપ તરીકે, પ્રવેશ અવતાર તરીકે ગણવામાં આવે છે. અને એ નીતિએ ભગવાનના જે વચન હતા એ વ્યાસજીના માધ્યમે ભગવાને આ શાસ્ત્રની અંદર લખેલા છે. એટલે એ વ્યાસજીના વચનથી, ભગવત વચનથી પ્રમાણિત થયેલા જે શાસ્ત્રો છે મહારાજ કે એ વચનના પ્રમાણ કરીને અમને એમાં પ્રતીતિ છે, માટે એના વચનની સાખે સહિત, પ્રમાણે સહિત તમે અમને આ વાત સમજાવો. પછી તે વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તિઓ લાવી અને ઉત્તર કરવા માંડ્યો. એ વેદાંતીએ પોતાના જ્ઞાનના આધારે જે સમજણ છે, જે વાંચ્યું હશે એ વાંચેલાના આધારે એમને અનેક પ્રકારની યુક્તિઓ કરીને, એટલે કે એની અંદર તર્કો લાવીને એમને એ પ્રશ્નનો ઉત્તર સમાધાન કરવા પ્રયત્ન કર્યો. પણ શ્રીજી મહારાજે તેમાં શંકા કરી, માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં. મહારાજે જ્યારે જ્યારે આવા તર્ક લાવે એટલે એમાં મહારાજ કંઈક શંકા કરે, મહારાજ એની અંદર કંઈક વધારે પ્રશ્ન પૂછે. એટલે ગોખેલું હોય ને વાલા ભક્તો, એક અનુભવ કરીને સિદ્ધ કરેલું હોય અને બીજો વિશ્વાસ કરેલો હોય, આ બે સ્થિતિની અંદર ફેર છે. અને માત્ર ગોખેલું હોય ત્યારે પરિસ્થિતિની અંદર ફેર પડે, એમાં જેટલું આવડતું ગોખેલું હોય એટલા તમે તર્ક જવાબ આપી શકો, પછી એનાથી વિશેષ જ્યારે ઊંડાણમાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારી કાં તો સ્થિતિ નથી અને કાં તો તમારી સમજણ નથી, તો તમે એનો ઉત્તર આપી શકો નહીં. એટલે શાસ્ત્રનો આધાર લેવાની જરૂર એટલા માટે પડે છે કે આપણે બધા એક સર્વતજ્ઞાની નથી. ઘણી વખત અમને પણ ઘણા ભક્તો પ્રશ્ન પૂછતા હોય તો અમને બધું કંઈ મોઢે ન હોય કે બધું ગોખેલું પણ ન હોય અને અમે એવો દાવો પણ નથી કરતા, પણ જ્યારે કોઈ પ્રશ્ન આવે ત્યારે એનો જવાબ એ શાસ્ત્રની અંદર ગોતીએ અને શાસ્ત્રના આધારે જે ઉત્તર થતો હોય ઉત્તર જ્યારે આપીએ ત્યારે પ્રશ્નનું સમાધાન થાય. અને જો એનાથી વિકૃત માત્ર ગોથેલું આધારે ચાલવા જઈએ તો ગોથા ખાઈએ. એટલે આપણે ગોથા ન ખાઈએ એટલા માટે મહારાજ અહીં આપણને આ પ્રસંગ બતાવે છે. મહારાજ કે શાસ્ત્ર સંમત આનો ઉત્તર કરો, એ શાસ્ત્ર પણ પ્રમાણિત શાસ્ત્ર હોય, કપોળકલ્પિત વાતોમાં અમે માનતા નથી કે કોઈના બીજાના વચનને અમે માનતા નથી, અને એ શાસ્ત્ર પ્રમાણિત પણ હોવા જોઈએ, વ્યાસજીએ કરેલા જેવા શાસ્ત્રો હોય, એટલે પ્રમાણિત જે શાસ્ત્ર છે એના સાખ્ય સહિત અમને વાત સમજવી છે. મહારાજ કે અન્યથા અમારે સમજવી નથી અથવા માનવાના નથી. તો એ પ્રકારે મહારાજે જયારે આ પ્રશ્ન કર્યો ત્યારે વેદાંતીએ પોતાના જે સમજણ હતી એ પ્રમાણે એને પ્રયત્ન ઉત્તર કરવા માટે પ્રયત્ન કર્યો, પણ મહારાજ એમાં શંકા કરે એટલે શંકાનું સમાધાન ન થાય એટલે પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી સુધી મહારાજ બોલ્યા, જે સાંભળો, એ પ્રશ્નો ઉત્તર તો અમે કરીએ છીએ. આપણે પુનઃ એક વખત પ્રશ્નને યાદ કરીએ, કારણ કે મહારાજના શ્રીમુખે પ્રશ્નનો ઉત્તર અહીંયા થાય છે. પ્રશ્ન એવો છે કે એક બ્રહ્મનું પ્રતિપાદન કરે છે અને બ્રહ્મ વિના જે બીજા જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વે મિથ્યા કહે છે, એ કેમ એવું કહે છે, એની સાચી સમજણ શું છે, એ હવે એનો ઉત્તર શ્રીજી મહારાજ સ્વયં પોતે અહીંયા સમજાવે છે. પછી શ્રીજી મહારાજે બોલ્યા છે, સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ, જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની બે સ્થિતિ, તેની સ્થિતિમાં બે ભેદ છે. મહારાજ હવે આ વ્યાખ્યાનું સમાધાન કરે છે આ પ્રશ્ન, કે એક વેદાંતી જે માનનારા છે એ આ વેદશાસ્ત્રનો જ અર્થ છે, જે આ ચાર સૂત્ર બતાવ્યા, બ્રહ્મસૂત્ર જે બતાવ્યા કે જગતના ઉત્પત્તિનું બ્રહ્મ જગદોત્પત્તિ કારણમ, આ બ્રહ્મ છે એ જગતનું ઉત્પત્તિનું કારણ છે, અને બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ જે સિદ્ધાંત છે, અને અહમ બ્રહ્માસ્મિ જે સિદ્ધાંત છે તથા એક બ્રહ્મ દ્વિતીય નાસ્તિ એ જે સિદ્ધાંત છે, આ જે સિદ્ધાંત છે બ્રહ્મસૂત્રના જે છે, એની સમજણમાં કેમ ભિન્નતા દેખાય છે, કે મિથ્યા કેમ કે છે અને સત્ય કેમ છે, એનું સમજણ માટે મહારાજ અહીં આગળ સમજાવે છે કે એના કારણની અંદર મહારાજ બતાવે કે ભગવાનને ભજીને જે મુક્ત થયા તેની સ્થિતિમાં બે પ્રકારના ભેદ છે. જે મુક્ત, કારણ કે આ બંને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે મુક્તો થયા, એ મુક્તો દ્વારા જે થયેલી રચનાઓ અથવા તો અનુભવોની જે વ્યાખ્યાઓ એની અંદર ભેદ કેમ દેખાય છે, અથવા તો અર્થઘટનની અંદર ભેદ કેમ દેખાય છે, મતોની અંદર ભિન્નતા કેમ દેખાય છે, તો એની સ્થિતિ મહારાજ અહીંયા સમજાવે છે, એની સમજણ અહીંયા ભગવાન આપે છે. તો મહારાજ કહે છે કે જે પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિ બે ભેદ છે, તેની સ્થિતિમાં બે પ્રકારના ભેદ છે. જેમ અહીંયા દ્રષ્ટાંત મહારાજ સમજાવે છે એ ભેદ કેવી રીતે સમજવા એની અહીંયા મહારાજ વ્યાખ્યા સમજાવે છે. તો જેમ મેરુ પર્વત હોય તે ઉપર ઉભો જે પુરુષ, તે મેરુ થકી ઓરા જે સર્વ પર્વત તથા સર્વ વૃક્ષ, તે સર્વ પર્વત વૃક્ષનો આધાર જે પૃથ્વીનું તળ, તે સર્વેને પૃથક પૃથક દેખે છે, તેને સવિકલ્પ સમાધિ વાળા, તે જે જ્ઞાની મુક્ત, તે જે જીવ, ઈશ્વર, માયા તથા એમનું જે આધાર જે બ્રહ્મ, તે સર્વને પૃથક પૃથકપણે દેખે છે. અહીંયા મહારાજે બહુ સુંદર વાત કરી કે બે પ્રકારની સ્થિતિવાળા મુક્તો છે. એ બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત કયા? તો પહેલો એમાં મહારાજ અહીંયા ભેદ બતાવે છે, સવિકલ્પ સમાધિવાળા. તો સવિકલ્પ સમાધિવાળા જ્ઞાની, એ જ્ઞાની છે. જ્ઞાની કેવા છે? તો સમાધિનો પહેલા વાલા ભક્તો આપણે અને સવિકલ્પ સમાધિની વ્યાખ્યા આપણે સમજીએ, જેથી કરીને સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ જે બે ભેદ છે, મુક્તોની અંદર જે ભેદ બતાવ્યા છે એ ભેદની સ્થિતિ ખબર પડે, અને એને આધારે એમના દ્વારા કરવામાં આવેલી જે વ્યાખ્યાઓ, આ શાસ્ત્રોના જે મત છે, એ મતનો ઉપર જે એમના દ્વારા વિવેચન થયા હોય અથવા તો એની વ્યાખ્યાઓ થઈ હોય, એ વ્યાખ્યાનો અર્થ પણ આપણે સમજવા પ્રયત્ન કરીએ, જેથી કરીને શાસ્ત્ર વચન પ્રમાણિત રહે અને મિથ્યા સમજણ એ ખંડન થાય. જે મિથ્યા સમજણ છે એનું ખંડન કરવાનું છે, શાસ્ત્રનું ખંડન કરવાનું નથી. શાસ્ત્ર તો પ્રમાણભૂત છે, અને એટલા માટે એ સ્થિતિને અહીંયા મહારાજ સમજાવે છે કે મતો એ દરેક શાસ્ત્રમત છે, અને શાસ્ત્રમત સત્ય જ હોય, પણ જે શાસ્ત્રમતની સમજણ છે એ સમજણની અંદર ક્યાંક ન્યૂનતા અથવા તો કંઈક ખામી રહી હોય તો એ સમજણને દૂર કરીએ, અને સાથે સાથે મહારાજ જે વિશિષ્ટાદ્વૈત મત આપણો જે છે એનું પ્રતિપાદન, એની સમજણ કેવી હોય, કે જેથી કરીને શાસ્ત્ર એ આપણને પૂરક બને, આપણા જ્ઞાનને આપણને પોષણ આપે, આપણા ઉપાસના ભક્તિ માર્ગને પોષણ આપે, એવી સમજણનો અહીંયા મહારાજ પ્રતિપાદન કરે છે. તો મહારાજે અહીંયા આગળ બે વાત સમજાવી કે પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. અહીંયા પ્રથમ એક આપણે લક્ષણ પકડીએ, એ લક્ષણ એ બતાવ્યું, મુક્તનું લક્ષણ છે પરમેશ્વરની ભક્તિ કરીને, જે ભક્તિએ કરીને, અને ભક્તિની અંદર જે સાધન પરમાત્માની કૃપા માટે બતાવ્યા છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ચારે પુરુષાર્થને અનુસર્યા હોય અને ભગવાનની ભક્તિના પ્રતાપના ફળ સ્વરૂપે જે મુક્ત દશાને પામ્યા હોય, એટલે અહીંયા ભગવાનની ભક્તિનું પ્રધાનપણું બતાવ્યું. એટલે એક વાત અહીંયા આગળ આપણે પાયાની અંદર ગણીએ, જે આપણા મત માટે પણ ખૂબ ઉપયોગી છે, સમજણ માટે પણ ઉપયોગી છે, કે પરમેશ્વરને ભજનાર અને ભક્ત આ બે તત્વનું અહીંયા પ્રતિપાદન થયું, કે ભગવાનના ભજીને થયા જે મુક્ત, એટલે મુક્ત થયા છે એ ભગવાનને ભજીને થયા છે, એટલે એક પરબ્રહ્મ તત્વ અને એક ભક્ત તત્વ એટલે જીવનું તત્વ જે બ્રહ્મ તત્વ, એ આગળ આપણે વચનામૃતની અંદર સમજીશું. પણ આ બે તત્વનું પ્રતિપાદન આ પ્રથમ વાક્યની અંદર મહારાજે કર્યું કે પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. પરમેશ્વરના બે ભેદ નથી, ભક્તિના પણ બે ભેદ નથી, મુક્તિના પણ બે ભેદ નથી, પણ મુક્તની સ્થિતિના બે ભેદ છે. એ મુક્તની સ્થિતિના બે ભેદ કેવી રીતે છે તો એની અંદર પહેલો ભેદ બતાવ્યો સવિકલ્પ સમાધિનો, એનું અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જેમ આપણા ભૂગોળની અંદર કે આપણા જ્યોગ્રાફીની અંદર આપણા જે ભૂગોળના વચનામૃત છે એની અંદર મહારાજે વિસ્તારથી આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે ભારતની આ પૃથ્વીની સૃષ્ટિની ભૌગોલિક, એની અંદર બતાવ્યું કે જંબુદ્વીપ છે એની મધ્યની અંદર મેરુ પર્વત રહેલો છે અને એ મેરુ પર્વત ઉપર જ્યારે ચડ્યા હોઈએ એટલે એને એ સ્થિતિ બતાવી છે કે એક ઉચ્ચ સ્તરતા કક્ષાને પામ્યા હોઈએ. મેરુ પર્વત એની મધ્યની અંદર રહેલો હોય તો અગલ બગલના વિસ્તારમાં તમે કોઈ પણ પર્વત ઉપર ચડો તો એ પર્વત ઉપરથી આજુબાજુનો જે વિસ્તાર છે એની ઉપર જ્યારે તમે દ્રષ્ટિ નાખો તો ઊંચાઈએથી નીચી વસ્તુ તમને સ્પષ્ટ અલગ અલગ દેખાય છે. તો એની જ્ઞાને કરીને મહારાજ અહીં આગળ બે શબ્દ વાપર્યો કે મેરુ પર્વત ઉપર ઉભો જે પુરૂષ તે પુરૂષ જેમ મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વ વૃક્ષ તથા પર્વત વૃક્ષનો આધાર જે પૃથ્વી તળ તે સર્વને પૃથક પૃથક દેખે છે. તમે અમુક ઊંચાઈએ તમે પહોંચ્યા છો ત્યાંથી તમે જ્યારે દ્રષ્ટિ કરો તો તમને એ વૃક્ષ પણ દેખાય, એ પર્વતથી નીચા જે પર્વતો રહેલા છે એટલે જે પણ અસ્તિત્વ રહેલા જે પર્વતો છે એ પણ તમને સ્પષ્ટ દેખાય, એ પર્વત ઉપર રહેલા વૃક્ષો પણ તમને સ્પષ્ટ દેખાય અને આ તમામને જે ધારી રહેલી એવી ધરતી એનું તળ જે છે એ પણ તમને દેખાય. પણ એ ક્યાંથી દેખાય? અમુક ઊંચાઈએ પહોંચ્યા હોય ત્યારે તમને દેખાય અને અમુક ઊંચાઈ સુધી જે દેખાય. આ વાત સમજવા જેવી છે કે અમુક સ્થિતિએ તમે પહોંચ્યા છો, તમે નીચે સમતળ તમે ઉભા હો, પૃથ્વી ઉપર જ તમે સમાન આ તળ ઉપર તમે ઉભા હો તો તમને તમારી દ્રષ્ટિ તમારી જે સમજવાની તમારી જોવાની જે સ્થિતિ છે એની મર્યાદા આવી જાય એટલે તમને દરેક વસ્તુ પૃથક પૃથક નથી દેખાતી. તમને તમારી અગલ બગલનું જે તમને ખાલી દેખાઈ શકે પણ આનો વિસ્તાર વધી શકતો નથી. પણ જેમ જેમ તમે ઊંચાઈએ ચડતા જાઓ, જેમ જેમ તમારી સ્થિતિ ઊંચી થતી જાય, એમ એમ તમે આ દરેકને વિશ્લેષણથી તમે જુદું કરી શકો કે આ વૃક્ષ છે, તમે વૃક્ષ અને આ તળ છે, આ તળાવ છે, આ પર્વત છે, આ મકાન છે, આ ગામ છે, એ તમે એ ઊંચાઈએ તમે જેમ ચડતા જાઓ એમ તમને એની ભિન્નતા, કારણ કે બધી તમારી સામે એક સાથે દ્રષ્ટિગોચર થઈ શકે છે અને તમને એની અંદર ભેદ પણ જણાય છે જ્ઞાને કરીને. એટલે એને જ્ઞાન મુક્ત કીધા, જ્ઞાને કરીને સમજણે કરીને કે આને વૃક્ષ કહેવાય, વ્યાખ્યા શાસ્ત્રમાં બતાવી છે એને સમજ્યા છે. પણ જયારે તમે એને નજરે જોવો છો અને અનુભવો છો પણ એ ક્યારે દેખાય કે અમુક ઊંચાઈએ જયારે કહેવાય ત્યારે બેની ભિન્નતા દેખાય. આપણે એક કહેવા છે કૂપ મંડો, કૂવાની અંદરનો ડેડકો, એ કૂવાની અંદર જ્યાં સુધી રહે ત્યાં સુધી એને કૂવાનો જ એને સમગ્ર સૃષ્ટિ જેવું લાગતું હોય પણ બહાર નીકળીને જોવે ત્યારે ખબર પડે સમુદ્ર કેવો છે અને કૂવો કૂ શું કહેવાય. એ જયારે જ્ઞાને કરીને અનુભવે કરીને જયારે એ સ્થિતિને પામ્યા ત્યારે એ સ્થિતિએ કરીને, એટલે અહીંયા મહારાજે દ્રષ્ટાંત મેરુ પર્વતનું દીધું કે જંબુદ્વીપની મધ્યમાં જે રહેલો મેરુ પર્વત એની વિસ્તારથી તમે જુઓ તો એના જેટલા વિસ્તાર સુધી સીમિત છે એના જ્ઞાનથી તમે એનું કારણ જોઈ શક્યા છો, વૃક્ષ જોઈ શક્યા, એની નજીકના રહેલા નાના પર્વતો જોઈ શક્યા, તમે એનું તળ જોઈ શક્યા, બીજી વસ્તુઓ પણ તમે જોઈ શક્યા અને એ સ્થિતિએ પહોંચે એટલે તમને એના જ્ઞાને કરીને તમને ખબર હતી કે આ વૃક્ષ કહેવાય, આ પર્વત કહેવાય, આ તળાવ કહેવાય. તો એ જ્ઞાન મુક્ત થયા. જ્ઞાને કરીને તમે તત્વને પણ જાણ્યું અને તત્વને જોયું પણ ખરું. પણ ક્યારે જોયું? કે જ્ઞાન તત્વની અંદર એ તમે સ્થિતિએ પહોંચ્યા ત્યારે તમે એ જોઈ શક્યા. એટલે મહારાજ અહીંયા સમજાવે છે કે મેરુ પર્વત ઉપર ઉભો જે પુરૂષ તે જે તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત વૃક્ષ અને પર્વતનો વૃક્ષનો આધાર એવી પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક પૃથક દેખે છે તેને તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત છે તે જીવ ઈશ્વર માયા એમનું આધાર જે બ્રહ્મ એને સર્વને પૃથક પૃથક દેખે છે. ભલે ભક્તો થોડુંક અહીંયા સવિકલ્પ સમાધિની પણ વિસ્તારથી આપણે થોડું સમજવા પ્રયત્ન કરીએ કે સવિકલ્પ સમાધિ શું કહેવાય. પહેલા તો સમાધિની સ્થિતિ એટલે એકાગ્રતા, એકત્મા ભાવથી જ્યારે જોડાવું ત્યારે એને સમાધિ કીધી. તમારો આ મનની વૃત્તિને તમે તમારા વિષયની અંદર, અહીંયા આપણા માટે આધ્યાત્મિક ક્ષેત્ર છે એટલે આપણા માટે પરબ્રહ્મ આપણો વિષય છે, પુરુષોત્તમ નારાયણ આપણો વિષય છે. પણ કોઈ સહજ સમજવા માટે કહીએ કે જે પણ પોતાના વિષય ગમતો વિષય હોય એ વિષયની અંદર એકાત્મ ભાવથી જોડાઈ જવું એનું નામ સમાધિ. એમાં એક ભાવ થઈ જવો, એમાં પછી ભિન્નતા ન રહે. હવે એ એક ભાવ થવાની અંદર બે સ્થિતિ છે. આ જે સ્થિતિ બતાવી મુક્તના ભેદ જે બતાવ્યા સવિકલ્પ અને નિર્વિકલ્પ એ બે સ્થિતિ જે બતાવી છે એના માટે આ વાત સમજીએ કે એ એકાત્મ ભાવ તો થાય છે પણ એમાં પણ બે ભાગ બતાવ્યા છે બે સ્થિતિ બતાવી છે અલગ એક છે સવિકલ્પ અને એક છે નિર્વિકલ્પ તો નિર્વિકલ્પ સમાધિ કોણે કીધી તો એને સમજવા માટે પહેલા સવિકલ્પ સમાધિને સમજીએ તો જેનો વિકલ્પ છે નામ જ એનું આપણને સ્પષ્ટીકરણ થાય છે કે જેની અંદર વિકલ્પ રહેલો છે સમાધિ છે એક ભાવ છે પણ વિકલ્પ એ સહી છે અને વિકલ્પ કેવો તો એના માટે આપણા શાસ્ત્રોએ બહુ સુંદર વાત બતાવી કે આપણી મનની જે સ્થિતિ છે ને પાંચ પ્રકારની વૃત્તિઓની અંદર પ્રવૃત્ત રહે છે આપણા શાસ્ત્રની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે આપણે થોડામાં સમજીએ કારણ કે આપણો વિષય આપણે શાસ્ત્રના સમજણ માટેનો છે પણ એ સમાધિની સ્થિતિ અહીંયા મહારાજ વર્ણન કરે છે એટલા માટે આપણે પરિસ્થિતિ સમજીએ તો એની અંદર આપણું જે મનની જે મન છે એ પાંચ પ્રકારની વૃત્તિઓની અંદર પ્રેરેલું રહે છે અને એ પાંચ પ્રકારની વૃત્તિ કઈ તો પ્રમાણ વિપર્યાય વિકલ્પ નિદ્રા અને સ્મૃતિ આ પાંચ પ્રકારની વૃત્તિની અંદર આપણું મન એ આપણી વૃત્તિ એની અંદર પ્રેરાયેલી રહે છે આપણું મન કોઈ દિવસ નવરું ન હોય એ આ પાંચે પ્રકારની જે વૃત્તિઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક આપણું મન હોય એટલે વૃત્તિઓને આધીન થઈને જ્યારે વૃત્તિઓ સહિત જ્યારે સમાધિની અંદર એટલે મન એકાગ્રતી મનથી જ્યારે આ વિષયની અંદર પ્રેરાય વિકલ્પે સહિત ત્યારે એને સવિકલ્પ કીધી આ વિકલ્પ છે કે એને મન પ્રમાણની પહેલા વ્યાખ્યા સમજે તો તર્ક વિતર્ક એટલે માહિતીને અંદર મેળવવા માટે મન મથ્યા કરે છે જાણકારી અને માહિતીની અંદર તર્ક વિતર્કની અંદર આપણું મન એ ગુથ્થીની અંદર ઉલઝ્યા કરે છે અને સત્ય કોઈ વખત જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે એની અંદર પણ પ્રશ્ન કરીને એની અંદર પણ મથે છે અને સત્ય જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરે છે કોઈ વખત અસત્ય જ્ઞાન મળ્યું હોય ત્યારે એ જ્ઞાનના શુદ્ધ જ્ઞાનના અભાવે કરીને એ ખોટી સમજણની અંદર પણ ગૂંચાયા કરે છે એ તર્કની અંદર રહે છે એ મન છે એ તર્કની અંદર પ્રમાણની અંદર ગોતે છે એટલે પ્રમાણની અંદર તર્ક વિતર્કની અંદર ગૂંચાયા કરે છે અને એની અંદર એ મન આપણું પ્રવૃત્ત રહે છે બીજું એ છે વિપર્ય એટલે કે જડતાથી પકડાયું છે એમાં ખોટું જ્ઞાન પકડાઈ ગયું હોય તો પછી એને એ ખોટું જ્ઞાન મૂકવા માટે સંકલ્પ પણ થતો નથી અને કોઈ વખત એને પ્રશ્ન ઉઠે તો મન ઓટોમેટિક પાછું જ પડી જશે એનું મન પણ એમાં પ્રેરાતું નથી એટલે એનો વિપર્ય એનો કોઈ પર્યાય એના માટે નથી એની અંદર પડ્યો જ રહે છે એવી રીતે મન ગૂંચવાઈને રહે છે બીજું વિકલ્પ કે મનની અંદર સત્ય અને અસત્ય બંનેના સંકલ્પો થાય પોતાના અનુભવ પ્રત્યક્ષ અનુભવથી પ્રત્યક્ષ હોય કે કાલ્પનિક હોય એવા જે મનના જે સંકલ્પો એ કલ્પનાથી જે ઉભેલા સંકલ્પોની અંદર એ શુભ અને અશુભ સત્ય અસત્યને ગોતે છે અને બંને વિકલ્પમાંથી એક પસંદ કરે છે એને વિકલ્પની અંદર પ્રવૃત્તિ કહેવાય અને ચોથી બતાવી નિંદ્રા એ નિંદ્રાની અંદર જ્યારે આ એક ઉપર બતાવેલા એક પણની અંદર પ્રવૃત્ત ન હોય ત્યાં નિંદ્રાધીન હોય અને નિંદ્રાધીનની અંદર એ સ્વપ્નાવસ્થાની અંદર એ જીવાત્મા એ મનની વૃત્તિ એની અંદર એ સ્થિતિ હોય છે અને પાંચમી જે બતાવી એ સ્મૃતિ બતાવી એ સ્મૃતિ એટલે કે ભૂતકાળના જે અનુભવો છે એને વાગોળ્યા કરવા એની અંદર જ રચ્યા પચ્યા રહેવું એનું જ્ઞાન આગળ ન વધે એટલે એ રીતે મન એમાં ગૂંચવેલું રહે એમ પાંચ પ્રકારના વૃત્તિની અંદર મન ગૂંચવેલું રહે છે પૂરવેલું રહે છે એની સાથે એ પાંચ પ્રકારના અનુભવની સાથે એટલે હવે આને સવિકલ્પ એટલે કે જે જ્યારે મન આ વૃત્તિઓની પ્રવૃત્ત હોય અને પોતાના સ્વરૂપ આ વૃત્તિઓના માધ્યમે કરીને કારણ કે તર્ક કરતું હોય બુદ્ધિ વિચારતું હોય સુખ અસુખનું દુઃખનું જ્યારે ભાન રહેતું હોય એટલે એને અનુભૂતિ છે અને અનુભૂતિની અંદર વૃત્તિ છે એટલે શાસ્ત્રે એને સવિકલ્પ સમાધિની વ્યાખ્યા એમ સમજાવી કે જ્યારે આ પાંચ જે તત્વ વૃત્તિઓ છે એની અંદર મન પોરવેલું હોય એના અનુભવની સાથે જ્યારે મન વિષયની અંદર પ્રેરાય પોતાના લક્ષ્યની અંદર પ્રેરાય વૃત્તિઓ આ પંચ જે વૃત્તિઓ છે એની અંદર મન પોરવેલું છે એની અંદર મન સ્થિત છે અને એ સ્થિતિએ સહિત જ્યારે પોતાના સ્વરૂપનું ભૂતનું એનું જ્ઞાન અને એના અનુભવની અભિવ્યક્ત કરતો થકો આ ભૂત પંચભૂત આદિ જે ભૂતો છે એનું જ્ઞાન છે એનો અનુભવ છે એના સુખ દુઃખ છે એટલે આ પાંચ વૃત્તિઓની અંદર જ્યારે મન પ્રેરાયેલું રહે અને એ અનુભૂતિની સાથે જ્યારે પોતાના વિષયની અંદર પ્રવૃત્ત થાય ત્યારે એને સવિકલ્પ સમાધિ કીધી પોતાના વિષયની અંદર ઉતરે છે મુક્ત થાય છે જ્ઞાને કરીને પણ આ જ્ઞાન એને રહેલું છે એની અંદર આ અનુભવ એને રહેલો છે અને એ અનુભવથી જ્યારે રહિત થઈ જાય એટલે કે મન જ્યારે વૃત્તિઓની અંદર આ પાંચ પ્રકારની જે વૃત્તિ બતે પ્રમાણ વિપર્ય વિકલ્પ નિદ્રા અને સ્મૃતિ એનાથી જ્યારે રહિત થઈ જાય અને શૂન્ય તરંગ થઈ જાય એની અંદર શૂન્ય થઈ જાય પછી એની અંદર બીજો કોઈ એને ભાવ રહેતો નથી વૃત્તિઓ એ વૃત્તિઓની અંદર મન રહેતું નથી અને એ શૂન્ય અવકાશ થઈ અને પોતાના લક્ષ્યમાં પ્રવેશે આપણા માટે અત્યારે પરબ્રહ્મ લક્ષ્ય છે, કારણ કે આધ્યાત્મિક ક્ષેત્રમાં વાત કરતા હોઈએ, પણ વ્યવહારિકની અંદર પણ જે પોતાનો ગમતો વિષય હોય એની અંદર જ્યારે વૃત્તિ, એની અંદર વૃત્તિઓમાંથી, એ પાંચ પ્રકારની વૃત્તિઓમાંથી મન પાછું વળી અને શૂન્ય અવકાશ થઈ જાય અને પરમાત્માની અંદર અથવા તો પોતાના વિષયની અંદર પ્રવેશે, ત્યારે એને નિર્વિકલ્પ સમાધિ કીધી, જે આપણા શાસ્ત્રની અંદર, આધ્યાત્મિક શાસ્ત્રની અંદર, યોગશાસ્ત્રની અંદર શ્રેષ્ઠ સ્થિતિ કીધી છે. કે જ્યારે પોતાના દેહભૂત આદિ જે પંચભૂત આદિ જે દેહ જ્ઞાન છે, જ્ઞાનનું પણ ત્યાં નિવૃત્તિ કરી અને શૂન્ય અવકાશ થઈ અને પરબ્રહ્મની અંદર લીન થઈ જવું, એને નિર્વિકલ્પ સમાધિ કીધી, એ પણ બ્રહ્મસ્થિતિની એક વ્યાખ્યા છે. એટલે અહીંયા મહારાજ કહે છે કે સવિકલ્પ સમાધિવાળા, અહીંયા મહારાજ જ્ઞાન મુક્ત કીધા કે સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાન મુક્ત છે, મુક્ત તો છે પણ જ્ઞાને સહિત આ વિકલ્પની અંદર હજુ પ્રમાણ વિપર્યાય વિકલ્પ નિદ્રા અને સ્મૃતિની જે અનુભૂતિ છે એ અનુભૂતિની સહિત, એટલે પોતાના જે દેહ વગેરે જે એનું ભાન છે, આત્માનું જ્ઞાન છે, એને તત્વનું જ્ઞાન છે, અહંકારનું જ્ઞાન છે, જે વગેરે જે પંચભૂત જે બતાવ્યા છે એ ભૂતનું જ્ઞાન છે, આ બધા જ્ઞાને સહિત જ્ઞાન છે પણ એ મનથી એ વિષયની અંદર પ્રવેશ્યો છે એટલે મુક્ત સ્થિતિની દશાને પામ્યો છે, એને જ્ઞાન મુક્ત કીધો, સવિકલ્પ સમાધિવાળા કીધા. એવી રીતે જે મુક્ત હોય તે મુક્ત એ જ્ઞાન હોવાથી એ જીવ, ઈશ્વર, માયા અને એમનો જે આધાર બ્રહ્મ એ તત્વને સમજે છે. સવિકલ્પ સમાધિ છે એટલે પોતાના એ જ્ઞાને કરીને એ મનવૃત્તિની અંદર સ્વરૂપ ભૂત જ્ઞાન એની અનુભૂતિ અને અવસ્થાની અંદર હોવાથી એ બુદ્ધિએ સહિત એ આ તમામ તત્વોનું એને જ્ઞાન પણ છે અને મનની વૃત્તિ એ પરમાત્માની અંદર એટલે પોતાના વિષયની અંદર પ્રેરાઈ છે એટલે મુક્ત પણ છે, એટલે સમાધિનિષ્ઠ પણ છે, પણ વિકલ્પે સહિત સમાધિ છે એટલે જ્ઞાન હોવાથી એ પૃથક પૃથક બધાને જોવે છે. અહીંયા મહારાજે પહેલા પ્રશ્નનો ઉત્તર સમજાવ્યો, જગતને આપણે મિથ્યા સમજે છે, જે પાંચ જે ચાર બ્રહ્મસૂત્ર બતાવ્યા કે બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, એ સૂત્રનું મહારાજ કે સત્ય છે, પણ કેવી રીતે? તો એની અંદર પહેલું ભેદ બતાવ્યો મહારાજ કે સવિકલ્પ સમાધિવાળા હોય, જ્ઞાની મુક્ત હોય, જ્ઞાન મુક્ત હોય, એ મુક્ત તો છે, ભગવાનના અંદર એને પોતે પોતાના મનને સ્થિર કરેલું છે, પોરવેલું છે, પરમાત્મા સાથે એક ભાવથી એટલે બ્રહ્મસ્થિતિને પામ્યો છે, દેહને મિથ્યા ગણ્યું છે, જગતને મિથ્યા ગણ્યું છે, પણ એને જ્ઞાન છે કે આ જગત છે ખરું, આ તત્વ છે ખરું, આ જે અક્ષર માયા બ્રહ્મ પરબ્રહ્મ આ પાંચ તત્વો અને પંચભૂત આ સમગ્ર સૃષ્ટિ આ વેદ શાસ્ત્ર ઉપનિષદ એની અંદર જે લખેલી વ્યાખ્યાઓ આ સત્ય છે, એ સત્ય જ્ઞાન સાથે એ નિર્વાસનિક થઈને પરમાત્માની અંદર એ પોતે એ જ્યારે પ્રેરાયો છે કે એની અંદર ગતિ કરી છે ત્યારે એને સવિકલ્પ સમાધિવાળા કીધા અને એને જ્ઞાન હોવાથી એ જેમ ઊંચાઈએ પહોંચ્યો છે એ સ્થિતિ મેરુ પહોંચ્યો એટલે મુક્ત સ્થિતિને પામ્યો, એ મેરુ સ્થિતિને પામ્યો છે, પણ ત્યાંથી હજુ આ જ્ઞાને કરી એને હજુ આ દ્રષ્ટિગોચર થાય છે એટલે એની વ્યાખ્યા એને એ સત્ય બતાવે છે, આ તત્વોને સત્ય બતાવે છે. અને જેમ વળી લોકાલોક પર્વત ઉપર ઉભો જે પુરુષ છે તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત વૃક્ષ સર્વને એક પૃથ્વી રૂપે જ દેખે છે પણ પૃથક પૃથક દેખતો નથી. મેરુ પર્વતથી મોટો લોકાલોક પર્વત, અહીંયા મહારાજ આપણા પુરાણની અંદર, સ્કંદ પુરાણની અંદર, ભાગવત પુરાણની અંદર આ બધા આમાં લોકાલોક પર્વતનું વર્ણન કરેલું છે કે એ મેરુ પર્વતથી ઉપર અને એ વાયવ્ય ખૂણાની વાયવ્ય દિશાની અંદર આવેલો છે અને એ પર્વત એટલો મોટો છે એમ કહેવામાં આવે છે કે પર્વત એટલો ઊંચો છે લોકાલોક પર્વત કે એની અંદર એના વાયવ્ય દિશાની અંદર એટલે નોર્થ ઇસ્ટ વાયવ્ય દિશાની અંદર સદા અંધકાર જ રહે છે. કેમ કે સૂર્યની કિરણ એ પર્વતને પાર કરી શકતી નથી, એવો મોટો, એવું ભાગવતજીની અંદર સ્કંદપુરાણની અંદર એવું વિવરણ આવે છે કે લોકાલોક પર્વત એવડો મોટો છે કે સૂર્યની કિરણ એને પાર કરી શકતી નથી એટલે એના વાયવ્ય ખૂણાની અંદર સદા અંધકાર જ રહે છે, એને તરફ પડે છે. પણ અહીંયા મહારાજ જે દ્રષ્ટાંત આ તો ખાલી લોકાલોક પર્વતની વ્યાખ્યા આપણે સમજીએ, જોકે ભાગવતજીની અંદર વિસ્તારથી વર્ણન કરેલું છે, પણ આપણે અહીંયા વાત એ સમજવી છે કે મેરુથી ઊંચો છે એટલે અહીંયા આ દ્રષ્ટાંત મહારાજે નિર્વિકલ્પ સમાધિવાળાને માટે આપ્યું કે હજુ એનાથી ઊંચી સ્થિતિને પામ્યો. હવે એ ઊંચી સ્થિતિને પામ્યો પછી એને પૃથકપણું જે છે એ પોતે એ સ્થિતિને પામ્યા પછી એને પૃથકતા એને જ્ઞાનની આવશ્યકતા નથી, એ સ્થિતિ એવી નિર્વિકલ્પ થઈ ગઈ છે કે જેની અંદર એની વૃત્તિઓ એ આ પંચ જે વૃત્તિ મન છે એ પંચ વૃત્તિની અંદર પ્રેરાતું નથી, શૂન્ય થઈ જાય છે અને શૂન્ય થઈ જાય છે ત્યારે એને આ સમાજ સમસ્ત જે પૃથ્વી છે જે મેરુ પર્વત ઉપરથી અલગ અલગ દેખાતું હતું, વૃક્ષો પર્વતો ધરતી એનો જે ભાવ અલગ અલગ જે દેખાતો હતો એ લોકાલોક પર્વતની સ્થિતિએ પહોંચ્યા પછી, એટલે નિર્વિકલ્પ જયારે શૂન્ય અવકાશ થઈ ગયું પછી એને ભિન્નતા દેખાતી નથી. એને તો જેમ ઉપર જેટલી ઊંચાઈએ ચડ્યા ત્યાંથી એને પછી એક રસ દેખાય છે. તમે કોઈ વખત પ્લેનમાં યાત્રા કરી હોય તો તમને અનુભવ થાય કે તમે પૃથ્વી ઉપર જયારે હો તો તમને એરપોર્ટ દેખાય, રનવે દેખાય, આ બધું જુદું જુદું દેખાય. પછી તમે જેમ પ્લેન ટેક ઓફ કરે કે ઉપર ચડે એટલે એ તમને નાનું થતું જાય, પછી તમને ગામ દેખાય, પછી ગામની અંદર તમે એરપોર્ટ ગોતવા જાઓ તો જલ્દી ન દેખાય એટલી હાઇટે પહોંચો, અને હજુ તમે જયારે સ્પેસમાં જાઓ તો તમને પૃથ્વીનો ગોળો દેખાય, તમને ત્યાં ગામ પણ ન દેખાય, તમને ત્યાં એરપોર્ટ પણ ન દેખાય, તમને રનવે પણ ન દેખાય, પ્લેન પણ ન દેખાય, તમને પૃથ્વીનો ગોળો એક રસ થઈને દેખાય. એટલે બધું ભેગું થઈ ગયું છે. એટલે એના માટે સ્પેસમાં જેમ ઊંચાઈએ હોઈએ એના માટે શું સત્ય છે? તો કે પૃથ્વીનો ગોળો એ સત્ય છે. પૃથ્વી ઉપર પ્લેનની અંદર તમે થોડા નીચે હાઇટ ઉપર આવતો એના માટે શું સત્ય છે? તો એના માટે આ પૃથ્વીની અંદર રહેલું શહેર જે છે ને એને એક રસ થઈને દેખાય છે. એના માટે આ મોહલ્લો, આ વિસ્તાર, આ બિલ્ડિંગ એવું જુદું જુદું એને નથી દેખાતું, પણ એનાથી જેમ જેમ નીચે આવતા જાઓ એમ તમને જુદું જુદું બધું દેખાતા જાય. પણ એનો અર્થ એ નથી કે સ્પેસવાળા માટે એને કીધું પૃથ્વી એક જ સત્ય છે. એમ અહીંયા મહારાજ આપણને એ વાત સમજાવે છે કે એ સ્થિતિનો ભેદ છે, એ સ્વવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિનો ભેદ છે. તત્વોની અંદર ભેદ નથી, તત્વોની અંદર ખંડન થતું નથી, એ વાત મહારાજ અહીંયા સમજાવે છે. કે વળી તે લોકાલોક પર્વતની ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વે એક પૃથ્વી રૂપે દેખે છે. એ લોકાલોક પર્વતની ઊંચાઈએ જયારે નિર્વિકલ્પ સમાધિની ઊંચાઈએ જયારે પહોંચ્યા હોય ત્યારે એ પોતાના આત્મભાવને ભૂલી જાય છે, એ શૂન્ય થઈ જાય છે. એટલે શબ્દ વાપર્યો નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે કે જે મનની પ્રવૃત્તિ, જે પાંચ વૃત્તિની અંદર જે પ્રવૃત્તિ હતી એ વિકલ્પ નથી રહ્યો. હવે એ વૃત્તિએ સહિત જયારે વિષયમાં પ્રવેશે ત્યારે સવિકલ્પ સમાધિ, અને એ વૃત્તિઓ એ પાંચ જે તત્વની બહાર નીકળી જાય, એ મનની વૃત્તિઓ ત્યાંથી નીકળીને કેવળ શૂન્ય અવકાશ થઈને પરમાત્માની અંદર અથવા તો પોતાના વિષયની અંદર પોરાઈ જાય, એની અંદર એકાત્મ ભાવથી જયારે થઈ જાય પછી એ પોતાનો ભાવ રહેતો નથી. પછી એક ભાવ જે ભાવની અંદર સ્થિતિની અંદર બ્રહ્મનિષ્ઠની અંદર એ પોતે રહે છે, પછી એના માટે બધું સમાન એક રસ ભાસે છે. એમ મહારાજ અહીંયા કહે છે કે તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જીવ, ઈશ્વર, માયા અને તેને એક ભ્રમરૂપે દેખે છે. વાલા ભક્તો, હવે આ સમજણ આપણે સમજીએ કે આ શાસ્ત્રોનો મત સાચો છે, પણ એ કેમ સમજાય છે એ મહારાજે આપણને અહીંયા વાત સમજાવી કે મન છે તે કોઈ વૃત્તિની અંદર પ્રવૃત્ત ન હોય અને નિસ્તરંગ થઈને શૂન્ય અવકાશ થઈને પોતાના વિષયની અંદર જયારે પ્રવૃત્તે ત્યારે એ નિર્વિકલ્પ સમાધિવાળા હોય, એટલે એને અલગ ભાસતું નથી, એને પોતાની સ્થિતિ ભ્રમની અંદર. અને આ વાત અહીં આગળ મહારાજે બહુ સુંદર આગળ સમજાવી છે કે એક ભ્રમરૂપે કરીને દેખે છે પણ પૃથક પૃથક દેખતા નથી, એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે, એક જ્ઞાનમુક્ત અને એક મહામુક્ત. જ્ઞાનમુક્ત મેરુપર્વતની જેમ જ્ઞાને સહિત વૃત્તિઓની અંદર મનની સ્થિતિ છે, પંચ પ્રકારની જે વૃત્તિ બતાવી એની અંદર હજુ મનની સ્થિતિ છે, પણ એ સ્થિતિ એ વિકલ્પે સહિત વિષયની અંદર એ પ્રવેશ્યા છે, એટલે કે એની અંદર એક ભાવ થયા છે. એ મુક્ત તો છે પણ સ્વવિકલ્પ છે, એટલે જ્ઞાન એની અંદર રહેલું છે. અને નિર્વિકલ્પ શૂન્ય અવકાશ થઈને કેવળ પરબ્રહ્મની અંદર પોતે એક ભાવથી જોડાઈ ગયા છે, એટલે એના માટે બ્રહ્મ સ્થિતિ જ એની અંદર એ પોતાની એ સ્થિર રહે છે, બીજી એની સ્થિતિ રહેતી નથી. તો એ રીતે મુક્ત છે તે સ્થિતિને યોગ્ય કરીને તે સર્વનું સત્યપણું કહેવાય છે અને અસત્યપણું કહેવાય છે. મહારાજ કે સત્યપણું ને અસત્યપણું જે કહેવાય છે એ સ્થિતિએ કરીને કહેવાય છે, તત્વે કરીને નથી. તત્વ કરીને તો તમામ જે શાસ્ત્રોની અંદર અથવા તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મનું જે પ્રતિપાદન કરેલું છે એ તત્વ તો સનાતન છે જ અને સનાતન સત્ય જ છે, પણ એ સત્ય અસત્ય કેમ કહેવાય છે? તો એ સ્થિતિએ કરીને એની વ્યાખ્યા છે. એ અસત્ય જગત મિથ્યા એટલે જગત નથી એવો ભાવ નથી, જગત છે માયા નથી એવો ભાવ નથી. અહીંયા માયા છે પણ એ સ્થિતિ કેવી હોય, જેવી તમારી સ્થિતિ હોય એવી રીતે તમને એ દેખાય, એવી સ્થિતિને અહીંયા મહારાજ કે સવિકલ્પ હોય, જે શાસ્ત્રની અંદર સવિકલ્પ જેનો અનુભવ હોય એને સવિકલ્પ એને વર્ણન કરેલું છે, અને જેને નિર્વિકલ્પ થઈને સમાધિ સ્થિતિ પામ્યા છે એને નિર્વિકલ્પ અનુભવનું વર્ણન કર્યું છે. પણ એથી કરીને તત્વ ખોટા છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અહંકાર, બુદ્ધિ, મન, આ પંચભૂત આ બધું મિથ્યા છે એવું કહેવાનો ભાવ ત્યાં નથી. અહીંયા મહારાજ એ રીતે અદ્વૈતવત, શુદ્ધાદ્વૈત મત અને વિશિષ્ટાદ્વૈત મતનું અહીંયા સમન્વય મહારાજે બતાવ્યું કે આ રીતે શાસ્ત્રનો અર્થ કરો તો પરસ્પર મતોની અંદર ભેદ કે ઘર્ષણ થાય નહીં અથવા ભિન્નતા થાય નહીં. એવી સુંદર મહારાજે અહીં આગળ વાત બતાવી કે સત્ય અસત્યપણું જે છે એ જીવાત્માની બ્રહ્મની મુક્તની સ્થિતિએ કરીને છે કે જે સવિકલ્પ સ્થિતિની અંદર હોય તો એનું વર્ણન એ રીતે કરેલું છે અને નિર્વિકલ્પ સ્થિતિની અંદર હોય તો એનું વર્ણન એ રીતે કરેલું છે. અને સર્વિકલ્પ સ્થિતિવાળાના વચને વેદ, શાસ્ત્ર, પુરાણ આદિમાં આવે છે તે સર્વને સત્ય કહે છે. જે સવિકલ્પ સમાધિવાળા હોય એના જે વચન છે, જે વેદ શાસ્ત્ર પુરાણ આદિકમાં આવે છે, એટલે શાસ્ત્રની અંદર જેનું નિરૂપણ કર્યું છે, મેં હમણાં જેમ કીધું એમ કે સવિકલ્પવાળાએ જે પોતાની અનુભૂતિનો અનુભવ એને શાસ્ત્રમાં લખ્યો તો એનું વર્ણન એને આ બધું સત્ય છે એ રીતે એને લખ્યું. અને નિર્વિકલ્પ સમાધિવાળાના જે વચન છે તે સર્વને અસત્ય કહે છે. એટલે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ જેની છે, આ વાત અહીંયા બહુ સમજવા જેવી છે, આવી સ્થિતિમાં જે છે એને પોતાના અનુભવની જ્યારે વાત લખી હોય અથવા તો વ્યાખ્યા લખી હોય તો એને આ બધાને અસત્ય કીધું. પણ એ અસત્ય એની સ્થિતિના કારણે છે, એ નિર્વિકલ્પ સમાધિની સ્થિતિના કારણે. એના માટે જેમ એક રસ એને કીધું કે બ્રહ્મ જ સર્વ છે, હવે કેવી રીતે સમજવું એ નિર્વિકલ્પ સમાધિની વ્યાખ્યા હું આગળ તમને સમજાવું. પણ અહીંયા મહારાજ એવું સમજાવે છે કે એના સવિકલ્પ સમાધિવાળાના વચન, એના અનુભવો, એને જે વેદશાસ્ત્ર ઇત્યાદિમાં લખ્યા છે એ એના માટે સત્ય છે. અને નિર્વિકલ્પ સમાધિવાળાના વચન તે છે એને અસત્ય કહે છે એ એની સ્થિતિના કારણે કહે છે. પણ એ કંઈ સર્વે અસત્ય નથી, એટલે એ તત્વો ખોટા નથી. કયા તત્વ? તો જીવ, ઈશ્વર, માયા, માયાની ઉત્પત્તિ, આ સમગ્ર જગત, વિશ્વ, અહંકાર વગેરે તમામ એની અંદર આવી ગયું. એ જીવ, માયા, જગત અને વેદ શાસ્ત્ર, એની અંદર આપેલા પ્રમાણો, એની અંદર લખેલી જે સિદ્ધાંતોની વાતો, એની અંદર જે વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓ જે અનુભૂતિની વ્યાખ્યાઓ છે, એ અનુભૂતિની તત્વજ્ઞાનની જે વ્યાખ્યાઓ છે એ સત્ય છે. પણ સમાધિ સ્થિતિવાળાને, જે સવિકલ્પ સમાધિવાળા, એને જ્યારે જાણે છે ત્યારે એને અનુભવની અંદર એને સત્ય કહે છે. અને નિર્વિકલ્પ સમાધિવાળા પોતાની સ્થિતિના કારણે જ્યારે એક ભાવ થઈને બ્રહ્મની અંદર નિષ્ઠ થઈ ગયા છે, એટલે બ્રહ્મનિષ્ઠ થઈ ગયા છે, એવી સ્થિતિને જ્યારે પામ્યા છે ત્યારે એને બધું એક રસ જ દેખાય છે. અને એ વાત મહારાજ અહીંયા સમજાવે છે કે કહે છે, પણ તે અસર નથી, એ તો એના નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખતા નથી માટે અસત્ય કહે છે. એના નિર્વિકલ્પ જે સ્થિતિ છે એ સ્થિતિએ કરીને એ દેખતા નથી અને માટે એ અહીંયા કરે છે. એટલે આ સમજણ થોડી વ્યાખ્યા આપણે થોડું જો જોઈએ. આ બ્રહ્મસૂત્રની અનુસંધાનની અંદર આ વેદાંતના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતના અનુસંધાનની અંદર આ વ્યાખ્યા કરે છે કે આનો ભાવ કેમ સમજવો, કેમ અસત્ય છે ને કેમ સવિકલ્પ ને નિર્વિકલ્પ છે. તો આપણે પહેલો જો આપણે દાખલા તરીકે એની સમજણનો અંગ કેવું લઈએ તો બ્રહ્મ જગતોદ્ભવ કારણમ, આ બ્રહ્મસૂત્ર છે કે બ્રહ્મ છે એ જગતની ઉત્પત્તિનું કારણ છે. હવે આ વાત સત્ય છે, પણ બ્રહ્મ જ કારણ છે એવું વાત સત્ય નથી. આ વાત આપણને ગરડા પ્રથમના 12મા વચનામૃતમાં મહારાજે સમજાવી. આ સમજણનો સવિકલ્પ નિર્વિકલ્પનો ભેદ કેમ ને, નિર્વિકલ્પ જે સ્થિતિને પામ્યા છે એ બ્રહ્મનિષ્ઠ થઈ ગયા છે એટલે એને આ દેખાતું નથી, એટલે એમ કે છે કે આ કારણ નથી, પણ બ્રહ્મ જ કારણ છે, બ્રહ્મ જ જગતની ઉત્પત્તિનું કારણ છે. પણ સવિકલ્પ સમાધિ, જ્ઞાન સમાધિ જેને હોય એ હજુ એને એ મનની પ્રવૃત્તિથી તર્ક વિતર્ક કરે છે અને એટલા માટે શાસ્ત્ર પ્રમાણ ગોતે છે અને શાસ્ત્ર વચનની અંદર પ્રમાણ રાખીને એ સિદ્ધાંતને સ્થિર કરે છે. આ મતોનો મહારાજે સમન્વય કર્યો. મહારાજ કે બ્રહ્મ જગતબો કારણમ, આ જગતની ઉત્પત્તિનું કારણ બ્રહ્મ છે, પણ સમજણ કેવી હોવી જોઈએ? તો ગરડા પ્રથમના 12મામાં મહારાજે કીધું કે પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભ ધરાવતા હતા ત્યારે માયા થકી અનંત કોટી પ્રધાન અને પુરુષ તે થતા હવા અને તે પ્રધાન પુરુષ કેવા છે તો અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિના કારણ છે. મહારાજ અહીંયા સુંદર સમન્વય બતાવ્યો. આ વચનામૃતની અંદર મહારાજે એમ કીધું કે જગતની ઉત્પત્તિના કારણ પ્રકૃતિ પુરુષ અને માયા અને અક્ષર પુરુષ એટલે બ્રહ્મ છે. જગતની ઉત્પત્તિનું કારણ બ્રહ્મ છે, પણ કેવી રીતે છે? અહીંયા રીત મહારાજે સમજાવી કે પોતાના ધામને વિશે રહ્યા એવા જે કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભ ધરાવતા હવા. ભગવાન પોતે એ અક્ષર બ્રહ્મ રૂપ કરીને એ માયારૂપી માયાના રૂપે ગર્ભને ધારણ કરાવી અને તેનાથી પ્રધાન અને પુરુષની ઉત્પત્તિ કરીને તેના દ્વારા અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ કરી. એટલે કારણ અક્ષર બ્રહ્મ બતાવ્યું, બ્રહ્મ કારણ છે, પણ બ્રહ્મ કેવી રીતે કારણ છે? તો પુરુષોત્તમ નારાયણના પ્રતાપે કરીને, પુરુષોત્તમ નારાયણના યોગે કરીને, માયાના યોગે કરીને એ ઉત્પત્તિનું કારણ બને છે. એટલે આ સમન્વય, એટલે શાસ્ત્રનો મત સીધો રહ્યો અને ભગવાનનો જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જે પ્રતિપાદન, જે સ્વામી સેવક ભાવનું જે પ્રતિપાદન એ અહીં આગળ મહારાજે આપણા મતની અંદર સમજાવ્યું કે એ શાસ્ત્રમત સિદ્ધાંત છે, પણ શાસ્ત્રની વ્યાખ્યાની અંદર અર્થ કેવો હોય અને જો તમે અર્થ ન કરો તો આ વચન ખોટું પડે. ભગવાનને કારણામ 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 કારણમ છે, જે ભગવાનને કારણોના કારણ કીધા છે એ સિદ્ધાંત ખોટો પડે તો શાસ્ત્રની અંદર ભેદ પડે તો એવો ભેદ હોય નહીં. શાસ્ત્ર મત સિદ્ધાંત એક જ હોય, પણ એ સિદ્ધાંતને સમજવાની રીત આપણે જો સમજીએ વ્યવસ્થિત તો આપણને સિદ્ધાંત સમજાય. એટલે મહારાજ અહીંયા કહે છે કે આ શાસ્ત્ર મત છે, પણ જેને સવિકલ્પ જેને સમાધિ, હવે આ સ્થિતિ જેની હોય ને વ્યાખ્યા સમજાવે એ વાત જુદી છે. ગોખીને કરે ને તો એનાથી શું પરિણામ આવે આગળ આવે છે મહારાજ કીધું. એટલે માત્ર કહેવાતી નથી થતું, બે વસ્તુ સમજવી કે સિદ્ધ દશાને પામ્યા હોય ને વાત કરે તો એની સ્થિતિ જુદી છે, અને કાં તો શાસ્ત્ર વચનમાં પ્રતીતિ કરી સમન્વય કરીને આ સમજણને આવી રાખીને વાત કરે તો એ સિદ્ધિ એની વાત ઉતરે. જો આ સમજણ રહિત વાત કરે, ખાલી ગોખીને વાત કરે તો એ નિશ્ચય ગૂંચવાય, નરક યાતનાને ભોગવે અને જીવાત્માનું અકલ્યાણ થાય, એ નિર્વિવાદ છે. એટલે બે સ્થિતિ મહારાજે બતાવી, હું આગળ આવશે એટલે વાંચું. અત્યારે આપણે સમજીએ કે આ સિદ્ધાંતની સમજણ છે, પછી એ જ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો એ જગતને બ્રહ્મ સત્ય અને જગતને મિથ્યા કેમ કીધું? તો આપણે જેમ મહારાજે કીધું કે આ જગત છે એ જ્યારે પ્રલય થાય છે ત્યારે આ સમગ્ર જગત છે એ માયામાં લીન થાય છે, માયા બ્રહ્મમાં લીન થઈ જાય છે, એટલે જગત નાશવંત છે, એટલે બ્રહ્મની અંદર લીન થઈ જાય, એટલે બ્રહ્મ એટલે એક બ્રહ્મ દ્વિતીય નાસ્તી. એક એનો ત્રીજું જે સૂત્ર છે કે એક બ્રહ્મ જ છે, બીજું કાંઈ જ નથી. તો એ કેવી રીતે? તો ખગોળ ભૂગોળના મહારાજે વચનામૃતની અંદર આ વાત સમજાવી કે ચાર પ્રકારના પ્રલય થાય, નિત્ય પ્રલય, નિમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. એમાં જ્યારે પ્રલય થતા હોય ત્યારે પ્રકૃતિથી ઉપજ્યું જે અનંત કોટી બ્રહ્માંડ તે નાશ થઈને પ્રકૃતિ પુરુષમાં લીન થાય છે, અને પ્રકૃતિ પુરુષ તે અક્ષર બ્રહ્મમાં લીન થાય છે, એટલે બ્રહ્મની અંદર લીન થઈ ગયું, એટલે બ્રહ્મ એક જ દેખાય છે. પણ એનો અર્થ એ નથી કે આ બધું તત્વ નહોતું, કે પ્રલય થયો ત્યારે એમાં બ્રહ્મ લીન થઈ ગયું, એટલે એક બ્રહ્મ દ્વિતીય નાસ્તી, ત્યારે બ્રહ્મ એક રહે છે અને બીજું નથી. પણ બ્રહ્મ જ એક રહે છે એવું કેવું ખોટું છે? કારણ કે મહારાજે વચનામૃતમાં લખ્યું કે અમે જો ઈચ્છીએ તો બ્રહ્મને પણ અમારામાં લીન કરી, અક્ષરને પણ અમારાની અંદર લીન કરી, અનંત અક્ષરો કેમ ન હોય અમે એને પોતામાં લીન કરીને સ્વતઃ એકલા અમે રહી શકીએ છીએ. તો એ પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણનું જે પ્રધાનપણું છે એ ત્યાં યથાવત રહીને આપણે બ્રહ્મનું અહીંયા સિદ્ધાંતનું, એટલે શાસ્ત્ર સિદ્ધાંત સાચો છે પણ તમે બ્રહ્મ એક જ છે અને બાકી, કારણ કે અહીંયા મહારાજ લખ્યું જીવ ઈશ્વર માયા શાસ્ત્ર વેદ પુરાણ આ બધું મિથ્યા કે છે, એ જે સમજણ છે કે આ બધું ખોટું છે જ નહીં એ વાત મહારાજ કે અહીંયા આગળ બરાબર બેસતી નથી. એ સિદ્ધાંત છે પણ એની સમજણ આવી હોવી જોઈએ. અને એ જ રીતે અહમ બ્રહ્માસ્મિ એટલે આમનો સિદ્ધાંત કેવો છે કે ભાઈ આ બ્રહ્મ છે એ જગતની ઉત્પત્તિનું કારણ છે, બ્રહ્મ એક જ સત્ય છે, જગત મિથ્યા છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ છે નહીં, અને એ બ્રહ્મ હું છું, આ અહંકાર આવી જાય છે. જે શાસ્ત્રમતની અંદર મહારાજે કીધું કે આ કુસંગ કેમ કીધો, વેદાંતિને શુષ્ક વેદાંતિને કુસંગ કેમ કીધો? કારણ કે એ એમ જ સમજે છે કે જગતનું કારણ બ્રહ્મ છે, બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં, અને એ બ્રહ્મ હું જ છું, એટલે હવે મારા સિવાય બીજું કંઈ છે નહીં. પછી ભક્તિ કરતો નથી, ભગવાનની ઉપાસના કરતો નથી, મોક્ષ માટે સાધન કરતો નથી, અને ભગવાનને ખોટા કહે છે, ભગવાનના અવતારોનું ખંડન કરે છે, મૂર્તિનું ખંડન કરે છે, સ્વરૂપનું ખંડન કરે છે, ભગવાનના સિદ્ધાંતોનું ખંડન કરે છે, શાસ્ત્રોનું ખંડન કરે છે, જે આગળ પ્રશ્નમાં આવ્યું કે વેદ શાસ્ત્ર પુરાણ આ બધું મિથ્યા છે, આ કંઈ છે જ નહીં, એનું ખંડન કરે છે. કારણ કે હું પોતે બ્રહ્મ સ્થિતિને પામી ગયો છું, એટલે હું જ પરમેશ્વર થઈ ગયો છું, આવી સ્થિતિને અનુભવ કરવા માંડે છે અહંકારે કરીને, ભગવાન જેવા સાધર્મપણાને પામે. વચનામૃત મહારાજે એક વાત બહુ સુંદર સમજાવી, મહારાજ કે ભગવાનની કૃપાથી ભગવાનના જેવા ઐશ્વર્યને પામે, ભગવાનના જેવા રૂપને પામે, ભગવાન જેવી કીર્તિને પામે, પણ છતાંય ભગવાન થવાતું નથી, એ ભાવને જીવંત રાખી. એટલે વિશિષ્ટાદ્વૈત મતનો સિદ્ધાંત મહારાજે અહીંયા પ્રતિપાદન કર્યો સુંદર રીતે સમન્વય કરીને, કે જે અન્ય સિદ્ધાંતો છે એની અંદર પણ રહેલું જે તત્વજ્ઞાન છે એ શાસ્ત્ર છે, એ પ્રમાણભૂત છે, શાસ્ત્ર છે એ સત્ય જ છે, શાસ્ત્રની અંદર લખેલા વિવેચન પણ સત્ય છે, પણ એને જે જોવાની દ્રષ્ટિ, એ જોવાની દ્રષ્ટિની અંદર જેવી અનુભૂતિ જેને થઈ એને પોતાનું વિવેચન રીતે કર્યું, પણ હકીકતમાં જે તત્વજ્ઞાન છે, જે શાસ્ત્રોની અંદર પ્રમાણભૂત જે લખેલા છે, એ જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ જગત શાસ્ત્રની અંદર લખેલા જે બીજા સિદ્ધાંતો અને જે તત્વ એની અંદર રહેલા જે એના વર્ણનો, એ તમામ સત્ય છે. અને એવી મહારાજ અહીંયા સુંદર વાત સમજાવી. પછી મહારાજ આગળ સમજાવે છે કે જેમ અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠો હોય તેને રાત નથી, પણ પૃથ્વી ઉપર જે રહ્યો છે તેને તો રાત્રિને દિવસ છે. એટલે હકીકતમાં મહારાજ કહે છે કે કેમ સ્થિતિ, જે નિર્વિકલ્પ સમાધિવાળાની સ્થિતિ બતાવી, કે જેમ સૂર્યમાં બેઠા હોય પછી એ પ્રકાશની મધ્યે જ છે, એ પ્રકાશમાં લીન પોતે થઈ ગયો છે, એ પ્રકાશની અંદર એક ભાવ થઈ ગયો છે, એટલે એના માટે પછી અંધકાર જેવું કે દિવસ રાત્રિ જેવું હોતું નથી, કારણ કે એ પ્રકાશમાં લીન થઈ ગયો છે, નિર્વિકલ્પ સમાધિ. પણ એ સ્થિતિ એ પામ્યો છે ને કે નથી તો બરાબર છે, જો એ હજુ એ સ્થિતિને નથી પામ્યો અને એ એમ કહેતો હોય કે આ રાત નથી તો એવું નથી, કારણ કે પૃથ્વી ઉપર તમે આવીને જુઓ તો ખબર પડે દિવસ એ છે ને રાત્રિ એ છે.
એ અનુભૂતિનો પ્રશ્ન છે. એટલે જેને જે સવિકલ્પ સમાધિવાળાને દેખાય છે, જ્ઞાન જે છે એને દેખાય છે, નિર્વિકલ્પ સમાધિની સ્થિતિને પામ્યા હોય ને ન દેખાય તો એ સ્તુતિ જુદી છે, પણ હજુ એ સ્થિતિને પામ્યો નથી. એટલે મહારાજ અહીંયા આગળ સુંદર વાત સમજાવી કે જેમ સૂર્યના રથમાં જે બેઠો હોય તેને રાત નથી, પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે તો એ સર્વ છે નહીં, પણ બીજાના મતે તો સર્વે છે. એટલે જે નિર્વિકલ્પ સ્થિતિના મતે, નિર્વિકલ્પ સ્થિતિ જે પામ્યા છે એના માટે, જે ભગવાનમાં, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણમાં, અથવા તો પોતાના આત્મનિષ્ઠાની અંદર, એટલે બ્રહ્મનિષ્ઠાની અંદર, બ્રહ્મની નિષ્ઠાની અંદર જે દ્રઢ થઈ ગયા છે, એની અંદર એ ઉત્પ્રોત થઈ ગયા. કેવી રીતે? તો કે મનની વૃત્તિઓ, જે પંચવૃત્તિઓ છે એની અંદર હવે રહી નથી અને શૂન્ય અવકાશ થઈને પરમાત્માની અંદર અથવા તો પોતાની બ્રહ્મનિષ્ઠાની અંદર એ પ્રેરાઈ ગયા છે. તો એવાને માટે તમે જગત બ્રહ્મરૂપ એક જ એનું દેખાતું હોય, પણ એના અર્થે એવું નથી કે તત્વ નથી, એ બધા તત્વ છે પણ એને દેખાતા નથી. એની સ્થિતિના બળે કરીને, એ મહામુક્તની સ્થિતિના બળે કરીને એક ભાવથી શૂન્ય અવકાશ થઈને પરબ્રહ્મની અંદર લીન થઈ ગયા, અથવા તો પોતાની બ્રહ્મનિષ્ઠાની અંદર લીન થઈ ગયા છે, માટે હવે એને બીજો ભાવ રહેતો નથી. જ્યારે બીજા માટે છે, એટલે સવિકલ્પ સમાધિવાળા છે, છે તો એ પણ મુક્ત છે, પણ હજુ એને આ મનની વૃત્તિઓ જ્યારે આ પ્રવૃત્ત છે પંચવૃત્તિઓની અંદર, ત્યારે એને એ ભાવ હજુ રહેલો છે, ને એટલા માટે એને વર્ણન કર્યું છે, એ વસ્તુ એના માટે છે. અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનના પૂર્વાપર બાદ ન આવે, અને એમ ન કરે તો પૂર્વાપર આવે બ્રહ્મનું અસ્તિત્વ. કારણ કે આપણે બધાને બ્રહ્મસ્થિતિને પામવાનું, દરેક મુક્તને બ્રહ્મસ્થિતિ પામવાનું છે. દેહથી સ્થૂળ સૂક્ષ્મને કારણ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, એનાથી વિલક્ષણ થઈને, એનાથી જુદા થઈને, આત્મ સ્વરૂપ થઈને, બ્રહ્મ સ્વરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવાનો આપણા સૌનો ધ્યેય છે. અક્ષરરૂપ બનીને ભગવાનની આપણે ઉપાસના કરવી છે. એ અક્ષરરૂપ થવા માટે જે જ્ઞાનની જરૂર છે, સમજણની જરૂર છે, એ સ્થિતિની જરૂર છે, તો એ થવા માટે બ્રહ્મરૂપની વ્યાખ્યાને પણ સમજવી જરૂરી છે. આપણે જો એમ માનીએ, એટલે મહારાજે કીધું કે એવા અહંકારની અંદર ન જતું રહેવાય, એટલે અહીંયા મહારાજે આ ઉપદેશ કર્યો છે કે બ્રહ્મ સ્થિતિનું નિરૂપણ છે, પણ બ્રહ્મની અંદર નિર્વિકલ્પ સમાધિની સ્થિતિને જો પામી ગયા તો પછી બીજો વિકલ્પ નથી રહેતો, તો એના માટે બ્રહ્મ સત્ય કદાચ કે અને પરબ્રહ્મની અંદર સેવાની અંદર રહે તો એ ભાવ માટે મિથ્યા નથી, પણ હું બ્રહ્મ છું એવો અહંકાર રાખી હવે મારે કંઈ કરવાનું નથી એવો ભાવ ન આવે, અને બધું ખોટું છે, જગત ખોટું છે, શાસ્ત્રોની રીત ખોટી છે, ભગવાનની ઉપાસના ભક્તિ ખોટી છે, ભગવાન ખોટા છે, એવી રીતે જ્યારે ખંડન કરવા માંડે ત્યારે એ મોક્ષ માર્ગમાં વિઘ્ન બને. એટલે મહારાજ અહીંયા કહે છે કે આવું પરસ્પર જો આપણે સમજણ રાખીએ તો બ્રહ્મની વ્યાખ્યા તો શાસ્ત્રની અંદર પૂર્વાપર બાદ ના આવે, બંને શાસ્ત્ર બંને વ્યાખ્યાઓ સાબુત પણ રહે અને બંને વ્યાખ્યાઓના માધ્યમથી જીવાત્મા પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે. જો આની અંદર ભેદ કરવા જઈએ, જો આની અંદર તો એક શાસ્ત્ર સાચું કરવા જઈએ તો બીજું ખોટું થાય, અને બીજું સાચું કરવા જઈએ તો પહેલું ખોટું થાય, અને એમાં શાસ્ત્ર વચનની અંદર આપણા સંપ્રદાયની અંદર પણ વાલા ભક્તો બહુ દુવિધાઓ જોવા મળે છે. મહારાજના વચનો શિક્ષાપત્રીની અંદર મહારાજે એ જ વ્યાખ્યા કરી હોય, વચનામૃતની અંદર એ જ વ્યાખ્યા કરી હોય, સત્સંગી જીવનની અંદર પણ એ જ વાત લખી હોય, અને એના આધાર ઉપર પછી નંદ સંતોએ જે પ્રસંગો લખ્યા, ગોપાળાનંદ સ્વામીની વાતો હોય, બ્રહ્માનંદ સ્વામીની વાતો હોય, આધારાનંદ સ્વામીની વાતો હોય, તો એ મૂળ શાસ્ત્રોને આધારે જ એની વાત લખી હોય. એટલે પરસ્પર એનો જે અર્થ છે સમન્વય થવો જોઈએ, થતો જ હોય, પણ પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરીને આપણે ઘણી વખત એના અર્થમાંથી વિકાસ જ્યારે અર્થ કરીએ ત્યારે પરસ્પર શાસ્ત્રોની અંદર ભેદ ઉભા થાય. વચનામૃતના શબ્દો કંઈક કહેતા હોય, સ્વામીની વાતોનો અર્થ કંઈક આપણે કરતા હોઈએ, અને પછી ગૂંચવણ ઉભી થાય, અને પરિણામે એકને સાબિત કરવા જઈએ તો એક ખોટું થાય, અને એકને સાબિત કરવા જઈએ તો બીજું ખોટું થાય, અને પરિણામે આપણી શ્રદ્ધા અને નિષ્ઠા ડગે, એમાંથી આપણો વિશ્વાસ ડગે. કારણ કે બંનેનો સમન્વય કરવા જઈએ અને બંનેનો અર્થ એક જ થાય એવી રીતે ભાવ, તો એમાં મૂળના આધારે, મૂળ જે શાસ્ત્ર છે એના આધારે જ આપણે પૂરક શાસ્ત્રનો જ્યારે અર્થ કરીએ ત્યારે પરસ્પર એનો સમન્વય રહે. મહારાજ અહીંયા આ તો આપણે સાંપ્રદાયિક વાત કરી, પણ વૈશ્વિક રીતે પણ જે સનાતન ધર્મોની અનેક જે શાખાઓ છે, અનેક જે શાસ્ત્રો છે, એના અર્થને પણ પરસ્પર સમન્વય કરીએ અને એનો અર્થ સમજીએ તો સનાતન સિદ્ધાંત આપણો જીવંત રહે. આપણે અહીંયા આગળ હરીફાઈ કરવાની નથી થતી કે મારો સિદ્ધાંત સાચો ને તમારો ખોટો, એવું નથી. કારણ કે જે બંને શાસ્ત્રને જ આધારે છે, વેદને જ આધારે છે, પુરાણને જ આધારે છે, તો પુરાણની ભાગવતની એક વાત એકના માટે જુદી હોય ને બીજા માટે જુદી હોય એવું ન હોય, એ સનાતન સિદ્ધાંત છે, માટે સર્વત્ર એની વ્યાપ એ સાર્વત્રિક સત્ય છે, અને સાર્વત્રિક સત્યને એના સ્વરૂપની અંદર જ સ્વીકારવું પડે, અને એના અનુસંધાનની અંદર શિક્ષાપત્રીને પણ જોઈએ તો સમન્વય આપણને જોવા મળે. કારણ કે બંનેના બોલનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, चाहे शिक्षापत्रीनो उपदेश होय, चाहे गीतानो उपदेश होय, चाहे कपिल गीतानो उपदेश होय, एने बोलनारा ए परब्रह्म पुरुषोत्तम नारायण छे। एटले एनी अंदर साम्यता जोवा मळे, ने साम्यतानो ज अर्थ थतो होय ए आपणी विकारताने लीधे आपणे एनी अंदर अन्य अर्थ करता होईए। एटले एम समग्र आपणा सनातन वैदिक जे सनातन सिद्धांतो छे ने आपणा शास्त्रो छे एनी अंदर जे मतो छे एनो महाराज कीधु समन्वय पण छे अने अर्थघटननी अंदर एनी एक विशेषता पण रहेली छे। ए अहींया महाराज समजावे छे के जेम તેમ એવી રીતે બ્રહ્મરૂપનું નિરૂપણ કરે તો શાસ્ત્ર વચનમાં પાર આવે નહીં, પૂર્વા પર બાદ આવે નહીં, અને એમ ન કરે તો પૂર્વા પર બાદ આવે। કેવો બાદ આવે? કે એક એમ કહેવે કે જીવ, ઈશ્વર, માયા, તેની સૃષ્ટિ, આ શાસ્ત્રો, આ વગેરે સત્ય છે, આ બ્રહ્મ, અને બીજા છે એમ કે આ બધું નથી, ખાલી બ્રહ્મ એક જ સત્ય છે, બીજું બધું ખોટું છે। એટલે આ પરસ્પર એકબીજાને બાદ આવે। એક દ્રષ્ટાંત મહારાજે કીધું કે આવું આવે તો એ રીતે અહીંયા મહારાજે આ એક પ્રશ્નના આધારે આ સમગ્ર શાસ્ત્રના મંથનની આપણને વાત સમજાવી કે આ શાસ્ત્રની અંદર પરસ્પર આ રીતે સમન્વયથી ભાવને અર્થ કરીને આપણે સ્થિતિને સમજીએ કે આ શાસ્ત્રના સૂત્ર બ્રહ્મસૂત્ર પણ સત્ય છે, પણ એ સૂત્રનો અર્થ મહારાજે કીધું એ પ્રમાણે આપણે આ રીતે આપણે અહમ બ્રહ્માસ્મી કહીએ તો એમાં ખોટું નથી, કદાચ હું બ્રહ્મ છું એ સ્થિતિને પામ્યો છું, એવી જો સ્થિતિને પામ્યા હોય તો સારી પામવી જોઈએ, અને આપણે બધાને પામવાની છે। પણ આપણા જેમ શાસ્ત્રમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું, આપણા મહામંત્રની અંદર એનો ઉલ્લેખ પણ કર્યો કે હું છતાંય કૃષ્ણનો દાસ છું, ભગવાનનો દાસ છું, એ ભાવને જોડે રાખો। વચનામૃતમાં લખ્યું સ્વામી સેવક ભાવ અખંડ રહે, એવી રીતે વૃત્તિ રાખી। બ્રહ્મ તો છું જ, થવાનું છે, એટલે શાસ્ત્રનો મત સાચો જ છે, પણ સમજણ સાથે છું। એટલે એ રીતે આપણે જ્યારે એનો અર્થ કરીએ તો પરસ્પર ભેદ થાય નહીં, એની અંદર વિરોધાભાસ ન થાય, અને તત્વજ્ઞાન આપણું સનાતન ધ્યાન જે શાસ્ત્રનું જ્ઞાન એ જળવાઈ રહે અને કોઈ વિકારતા ન આવે અને પરસ્પર ક્લેશ પણ ન થાય। એવી રીતે મહારાજ કે એમાં બાદ ન આવે, અને બાદ તો સમજતો ન હોય અને એવી રીતે સ્થિતિ પણ ન પામ્યો હોય। જો મહારાજ અહીંયા કેવી સુંદર વાત સમજાવી, મહારાજ કે બાદ તો સમજતો ન હોય, આ ભેદને સમજતો ન હોય, આ વિવેકને સમજતો ન હોય, અને એવી સ્થિતિ પણ નથી, કેવી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ પણ નથી, અહમ બ્રહ્માસ્મી કરી કે જગત મિથ્યા બ્રહ્મ સત્ય એવું કહેનારા પોતે સ્થિતિ પણ જોવી પડે કે તમે એક ખાલી ગોખીને કહો છો? મહારાજ કે એવી સ્થિતિને પણ પામ્યો ન હોય અને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મનું પ્રતિપાદન કરે કરતો હોય, મહારાજ કે ખાલી શાસ્ત્રના વચનથી શીખી ગોખી લીધું છે, સમજ્યો નથી, સ્થિતિ અહીંયા બતાવી ને એવી સ્થિતિને ન પામ્યો હોય, એટલે એ અનુભૂતિ નથી થઈ। અનુભૂતિ થઈ હોય તો એને ખબર પડે કે હું આ ખંડન કરું છું, પણ આ ખંડન આવું નથી, મારા માટે આ ખંડન છે, પણ જગત માટે અથવા તો જે જેમ કીધું મહારાજ કે સૂર્યના રથ માટે બેઠો એના માટે અંધકાર નથી, પણ જે પૃથ્વી ઉપર છે એના માટે તો રાત્રિ દિવસ છે, એમ આ હકીકત છે। આ વસ્તુત જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, શાસ્ત્ર, પુરાણ બધું આ બધું છે હકીકત, પણ મારા માટે હું નિર્વિકલ્પ સ્થિતિને પામ્યો છું એટલે મારા માટે નથી, એવો ભાવ એને જો સમજણ હોય સ્થિતિને પામ્યો હોય તો એવી બાદ રહે, અને જો એ સ્થિતિને નથી પામ્યો તો કમસે કમ એવી સમજણ હોવી જોઈએ કે ભાઈ મારે ભલે હું કહું છું પણ હકીકતમાં આ વસ્તુ છે, એવી સમજણ આ બાદને ભેદ સમજવો હોય કે હું એમ કહું છું કે જગત મિથ્યા છે પણ હકીકતમાં એ જગત મિથ્યા આ રીતે છે એવી સમજણ હોય, જે મહારાજ ઉપર વચનામૃતમાં બતાવ્યું કે જ્યારે લીન થઈ જાય જગત નાશવંત છે એટલે મિથ્યા છે, એમ જગતની અંદર જગતના વિષયો આદિ નાશવંત છે, દેહ નાશવંત છે એટલે મિથ્યા છે, પણ હકીકતની અંદર દેહ છે, જ્યાં સુધી અવસ્થા છે ત્યાં સુધી દેહ છે એવું જ્ઞાન પણ સાથે છે, તો હું એનાથી વિરક્ત છું એ સમજણ, એ જ્ઞાન મુક્ત થયા, હું આ શરીર નથી એ જ્ઞાન મુક્ત થયા, અને જ્યારે એવો હું ભાવ જ ન રહે અને હું પરમાત્માનો દાસ છું એવો ભાવ કરીને બ્રહ્મસ્થિતિ થઈ ગઈ હોય તો નિર્વિકલ્પ સમાધિ રહે, તો એ મહામુક્ત થઈ ગયા। તો મહારાજે એ વાત સમજાવી કે કાં તો એવી સમજણ હોય કે હું કહેતો કે હું બ્રહ્મ છું પણ હું સાથે સાથે ભગવાનનો દાસ છું, આવી કાં તો સમજણ હોય, અને કાં તો એવી સ્થિતિ હોય કે મને કંઈ બીજું દેખાતું જ નથી ભગવાન સિવાય અને મારી સ્થિતિ સિવાય, તો એ નિર્વિકલ્પ સમાધિને પામ્યા હોય તો બહુ વાંધો ન આવે। પણ મહારાજ કહે છે કે આ તે બાદને તો સમજતો ન હોય અને એ રીતની સ્થિતિને પામ્યો પણ ન હોય, અને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચને કરીને બ્રહ્મનું પ્રતિપાદન કરતો હોય તે ગુરુ શિષ્ય એ જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વને કલ્પિત કહેતો હોય તો એ મહામૂર્ખ છે। મહારાજે અહીંયા બહુ સુંદર વ્યાખ્યા સમજાવી, મહારાજ કે આવી સ્થિતિને પામ્યો નથી કે એવી સમજણ પણ નથી, અને માત્ર શાસ્ત્રમાંથી ગોખીને એવું કહે છે કે બ્રહ્મ જ સત્ય છે અને બાકી મિથ્યા છે, ગોખીને સમજણ નથી, સમજણ સહિત કહે તો એ મિથ્યા એનું અર્થઘટન ન થાય, અને કાં તો એ સ્થિતિને પામ્યો હોય તો એના માટે એ પોતાને પણ ખબર છે કે હું આ સ્થિતિનું વર્ણન કરું છું પણ વાસ્તવિકતા શું છે એ પોતાને પણ ખબર હોય, એ સ્થિતિને પામ્યો હોય તો કાં તો સમજણ હોય તો આ બંને રીતે જ્યાં સુધી એને નથી અને કેવળ ખાલી શાસ્ત્રમાંથી ગોખીને શીખીને ખાલી વચને કરીને બ્રહ્મનું પ્રતિપાદન કરતા હોય ને કરે ત્યાં સુધી બ્રહ્મનું પ્રતિપાદનનો વાંધો નથી. પણ જે મહારાજે કીધું કે જીવ ઈશ્વર માયા જગત વેદ પુરાણ શાસ્ત્ર આ બધું કલ્પિત છે એવું જ્યારે કહેતો હોય ત્યારે એવા ગુરુ શિષ્ય આ બધી પરંપરાઓ જે રીત છે આ બધી ખોટી છે ઉપાસના ભક્તિની રીત. કારણ કે શાસ્ત્રની અંદર વેદ પુરાણની અંદર બધું આવી ગયું વાલા ભક્તો, વ્યવહારની રીત સત્સંગની રીત બધું એની અંદર ભગવાનના સ્વરૂપનું અવતારનું બધાનું એની અંદર પ્રતિપાદન કરેલું છે. અને જ્યારે એને જ ખોટા કહે એટલે બધાને ખોટા કહે છે. એટલે એવી રીતે જે એને કલ્પિત કહેતા હોય ભગવાનના અવતાર થતા નથી ભગવાન આવતા નથી આ બધી જે વ્યાખ્યાઓ ઘણા કરતા હોય છે, ભગવાનનું સ્વરૂપ આવું નથી નિરાકાર છે આ બધી જે વ્યાખ્યાઓ કરે છે એ માત્ર ગોખીને કરે છે, પોતાની અનુભૂતિ કે એની એવી સ્થિતિ સમજણ નથી. એ રીતે ભગવાન જીવ ઈશ્વર માયા જગત આ બધા તત્વો પંચભૂત વેદ પુરાણ શાસ્ત્ર એની અંદર ભગવાનના અવતારો ચરિત્રો સિદ્ધાંતો ઉપાસના ભક્તિની રીત આ બધાનું મહારાજ કે એને કલ્પિત કહેતો હોય એનું ખંડન કરતો હોય તો મહારાજ કે મહામૂર્ખ છે, ભલે વેદનો જ્ઞાની છે. અહીંયા શબ્દ કારણ કે આપણે પ્રશ્ન પહેલા યાદ કરીએ, વેદાંતી બ્રાહ્મણ હતો એને પૂછ્યું છે. એટલે વેદનો જાણકાર શાસ્ત્રનો જાણકાર હોવા છતાં પણ એના જ્યારે અર્થ અવળા કરે એના અર્થની અંદર પરિપક્વતા ન હોય યથાર્થ સમજણ ન હોય તો મહારાજ કહે છે એ મહામૂર્ખ છે. સમજણ કેવી હોય કે જેમ શાસ્ત્રનો મત છે એ મતની અંદર પરસ્પર એ સમન્વય કરીને એ જે મૂળ તત્વ શાસ્ત્રની અંદર લખ્યા છે એમાં કોઈનું ખંડન ન થાય. તમે બ્રહ્મનું પ્રતિપાદન કરવા જાઓ તો જગતને મિથ્યા કહો તો જગત તત્વનું જે શાસ્ત્રોમાં જે માયાનું રચના બતાવી જે મહારાજે લખ્યું આગળ કે ભગવાને કેવી રીતે સૃષ્ટિની રચના કરી તો એ સિદ્ધાંતનું ત્યાં ખંડન થાય છે. કારણ કે તમે તો એને મિથ્યા કહો છો, છે જ નહીં એવું કહો છો, કાલ્પનિક કહો છો. તો એવી સમજણે કરીને જ્યારે વ્યક્તિ કરતા હોય કોઈ એની અંદર તર્ક કુતર્ક કરતા હોય ત્યારે મહારાજ કે સમજણની ત્યાં સાવધાની રાખવી કે એકનું મંડન કરવા બીજાનું ખંડન થતું હોય એવું પરસ્પર બાદ આવે એવું અર્થ કરવો નહીં, પણ બંનેનો સમન્વય કરીને અર્થ કરવો જેથી સ્પષ્ટ સ્વરૂપ થાય કે જગત મિથ્યા છે તો કેવી રીતે મિથ્યા છે અને બ્રહ્મને સત્ય બતાવ્યું તો શા માટે સત્ય બતાવ્યું. તો બંનેનો પરસ્પર સમન્વય કરીએ અને અંતે તો આ બધાનો હેતુ જે પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ એના દાસ થવા માટેનો જે વિશિષ્ટાદ્વૈત મતનો મૂળ પાયાનો સિદ્ધાંત શિક્ષાપત્રીમાં મહારાજ લખ્યું તત્ર કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, અમારો જે સિદ્ધાંત છે એ છે કે ભગવાનના ધામમાં જઈને પણ ભગવાનની સેવા પરાયણ રહેવું એને અમે મુક્તિ માની છે. તો એવું ભગવત ભક્તિની અંદર પરાયણ રહેવું એટલે મેં પહેલા શબ્દ જે પ્રશ્નની શરૂઆતની અંદર મેં વાપર્યો કે ભગવાનની ભક્તિથી જે મુક્ત થયા હોય એટલે પરમેશ્વર એટલે આપણા આરાધ્ય અને આરાધક એટલે જે ભગવાનનું ભક્ત કરનાર એવો ભક્ત જીવ બ્રહ્મ સ્થિતિને પામનાર એ સ્થિતિની એ બ્રહ્મની છે. એ બે સ્થિતિ બતાવી સ્વિકલ્પ નિર્વિકલ્પ બ્રહ્મની સ્થિતિ છે એ ભક્તની સ્થિતિ છે. પણ ભક્ત અને ભગવાનનો સંબંધ ત્યારે મહારાજે કીધું કે બ્રહ્મ ખરો પણ ભગવાનનો દાસ ભગવાનનો સેવક ભગવાનનો ભક્ત એવા ભાવ સાથે એ જ્યારે ભગવાનની ભક્તિ કરે એ સમજણનો સમન્વય છે. એટલે વિશિષ્ટાદ્વૈત મતને ભગવાને અન્ય મત સાથેની સરખામણી કરી શાસ્ત્રનો આધાર લઈને આ સિદ્ધાંતને પ્રમાણિત કર્યો છે. અહીંયા મહારાજે મહારાજ કહે કે એ રીતે કલ્પિત કહે તો બંને મહામૂર્ખ છે અને તે અંતે નારકી થાય છે, નરક અને નરક યાતના મળે છે, મુક્તિ મળતી નથી. એટલે 1184માં ભટકવું પડે એ પણ નરક યાતના છે કે ભૂત બ્રહ્મ રાક્ષસ તેને ભટકવું પડે એ પણ નરક યાતના છે કે નરકની અંદર યમદૂતોના શિક્ષાનો સહન કરવી પડે એ પણ નરક યાતના છે. એ નારકી થાય છે પણ એનું કલ્યાણ થતું નથી એમ કહી નહીં બોલ્યા છે. આ અમે વાર્તા કરી તેમાં તમને કંઈ શંકા થતી હોય તો બોલો. મહારાજે આવું સુંદર વિવેચનથી વાત સમજાવી પોતાના મતને અને શાસ્ત્રોના સિદ્ધાંતને ખંડન કર્યા સિવાય જે મહારાજે સુંદર સમજણ આપી અને પ્રતિપાદન કર્યું, વેદનું પણ પ્રતિપાદન કર્યું અને સિદ્ધાંતનું પણ પ્રતિપાદન કર્યું અને મતનું પણ પ્રતિપાદન કર્યું અને પરસ્પર વેદના શાસ્ત્રોની અંદર કે અન્ય શાસ્ત્રની અંદર પરસ્પર ક્લેશ ન થાય એવો જ્યારે સિદ્ધાંત મહારાજે અહીંયા સમજાવ્યો અને એક્ય ભાવથી આત્મકલ્યાણનું મહારાજે ત્યારે સાધન બતાવ્યું પછી મહારાજે કીધું કે હવે તમને આમાં કંઈ શંકા હોય ત્યારે બોલ્યો. ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભુ, હે સ્વામી, તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો, તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં શંકાનો આશંકાનો માર્ગ નથી. ત્યારે જ્યારે આવી સુંદર તત્વજ્ઞાનની વાત કરીને સિદ્ધાંતની વાતને એક તો કહે છે કે મોસાળને પીરસનારી માં એમાં પછી શેષ બાકી શું રહે એમ, એક તો પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ સ્વયં જ્યારે આવું સુંદર એમના જ શાસ્ત્રો એમના જ વચનો એમના જ સિદ્ધાંતોનું પોતે પ્રતિપાદન કરે છે, વ્યાખ્યાઓ કરે ને, આજે ભગવાનના શબ્દોનું આ વચનામૃતની હું વ્યાખ્યા કરું તો એમાં મારી ખામી હોઈ શકે. મનુષ્ય છું, પ્રકૃતિ છે, ક્યાંક સ્વભાવ છે, ક્યાંક વચ્ચે આવી જાય, કંઈક મૌલિકતાના ભાવે કંઈક એની અંદર વિકાર કંઈક થઈ શકે, કંઈક ભૂલ થઈ શકે. પણ સ્વયં જે શાસ્ત્રોના રચયતા છે, શાસ્ત્રના જેના કારણે શાસ્ત્ર રચાણા છે, કે જે શાસ્ત્રની અંદર સ્વરૂપે વાણી સ્વરૂપે બિરાજમાન છે, એવા પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન સ્વયં જ્યારે એ શાસ્ત્રનો અર્થ કરતા હોય, એ શાસ્ત્રના મતને સમજાવતા હોય, ત્યારે બ્રાહ્મણે કીધું કે તમે સ્વયં પરમેશ્વર છો, હે સ્વામી, હે નાથ, હે મારા માલિક, તમે પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે તમે આ પ્રગટ થઈને પૃથ્વી ઉપર જ્યારે પધાર્યા હો, ત્યારે તમે જે યથાર્થ કર્યો છે, તમારા શાસ્ત્રો, તમારા જ વચનો શાસ્ત્રની અંદર લખેલા છે, એનું તમે જે અત્યારે યથાર્થપણે જે વર્ણન કર્યું છે, એમાં આશંકાની કોઈ અવકાશ જ નથી, કોઈ માર્ગ જ નથી, એમ કહી અને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ હતી તેનો ત્યાગ કરી પછી શ્રીજી મહારાજને આશ્રિત થયો. પછી પોતાની જે સમજણ હતી એને, એટલે ખોટી સમજણ, વેદોનો જ્ઞાનનો ત્યાગ કર્યો નહીં, પણ જે ખોટી ગ્રંથિઓ બંધાણી હતી, જે ખોટી સમજણો થઈ ગઈ હતી, ખાલી વાંચીને, વગર સમજણે, વગર અનુભવે, કેવળ વાંચીને, ગોખીને જે ગ્રંથિઓ બંધાણી હતી, એનો ત્યાગ કર્યો અને ભગવાનને એ આશ્રિત થયો. એવી રીતે વાલા ભક્તો, આપણા જીવનની અંદર પણ કોઈ એવી ખોટી ગ્રંથિઓ બંધાણી હોય, કોઈકના વચને કરીને, કલ્પિત વચનોએ કરીને, જે પ્રમાણભૂત નથી, શાસ્ત્રના વચન નથી, એવા જે પણ કોઈ સિદ્ધાંતો કે તર્કો કે કુતર્કો કાને પડ્યા હોય અને આપણી ગ્રંથિ બંધાણી હોય, ભગવાનને પ્રાર્થના કરીએ એવી અમારી તમામ પ્રકારની અહંકારની રૂપી ગ્રંથિ, અજ્ઞાનરૂપી ગ્રંથિઓને ખોલજો અને આપનું શુદ્ધ જ્ઞાન, પવિત્ર જ્ઞાનને યથાર્થપણે આપે જે સમજાયું છે વચનની અંદર, અમને પ્રતીતિ થાય, વિશ્વાસ રહે અને અખંડ અમે આપના શરણની અંદર રહીએ, આપના આશ્રિત રહીએ, એવી અમારા ઉપર કૃપા કરજો, એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ.